પાલન ધંધામાં સ્નાન કરીને પાપ ના મેલ જોયા. પ્રતિક્રમણ એટલે આપણા પાપ કર્મો નો પશ્ચાતાપ કરીને એ પાપ કર્મો ને દૂર કરવાનું એક પવિત્ર ક્રિયા છે. અને આવું પાપ થી અનંત પાપો વડે આપણું જીવન થયેલું છે, એ પાપો નો અહેસાસ કરીએ, એ પાપો નો એકરાર કરીએ અને એ પાપો થી મુક્ત થઈએ, એવા શ્રાવક આચાર ના એક મુખ્ય અંગ જેવા આવશ્યક રૂપે પરમાત્માએ આપણને આ પ્રતિક્રમણ નો વ્યવહાર સમજાવ્યો છે. એટલે જો જીવનની અંદર આપણે પ્રતિક્રમણ ન કરીએ તો આપણને શું નુકસાન થાય એની ઘણા જીવોને જાણકારી ન હોવાને કારણે આટલો સુંદર અવસર મળવા છતાં પણ પ્રતિક્રમણ થી ઘણા જીવો વંચિત રહી જાય છે. તો શ્રાવક કર્મનું એક આ અનિવાર્ય અંગ છે. જેમ વ્યવહાર જીવનનું એક સ્નાન કરવું એ અનિવાર્ય કાર્ય થાય, એ જ રીતે આત્માને માટે પણ પ્રતિક્રમણ એક પવિત્ર સ્નાન છે. એ આવશ્યક ની અંદર સમાયેલ છે. આપણે શ્રાવકાચાર ની અંદર આવશ્યક નું શું મહત્વ છે એની પણ વાત લઈ લેશું. આજે આપણે આપણા પર્વાધિકાર પર્વ ના બીજા દિવસ માં પ્રવેશ કરી ચુક્યા છીએ. અને એક એક વર્ષથી જેની રાહ જોવાતી હોય એ પર્વાધિકાર પર્વ ના 8 દિવસો આંખ ઉઘડતા ની સાથે જોત જોતા માં પસાર થઈ જશે. નાની આપણે કહેશે કે આપણે આખા જીવનકાળ દરમિયાન જે નથી કરતા એ બધા આપણા ચુકાઈ ગયેલા ધાર્મિક કર્તવ્યો આપણે આ શ્રાવકના આચાર રૂપે આ 8 દિવસમાં તો અવશ્ય શું કરવા જોઈએ, આચરણમાં લાવવા જોઈએ. તેમાંના 5 કર્તવ્યની વાત આપણે સાથે ચાલી રહી છે. એ શ્રાવકના 5 કર્તવ્યમાં ગઈકાલે આપણે પહેલું કર્તવ્ય એટલે કે અમારી ઓળખ એટલે કે અહિંસાનો ભાવ આત્મસાત કરવાનો આપેલો દિવસ, એ જ રીતે પરમાત્માના માર્ગની અંદર ચાલતો શ્રાવક આવો ભાવ આત્મસાત કરે એના હૃદયમાં અનુકંપાનો ઝરો ફૂટે અને અનુકંપાના કારણે એની નજરમાં જગતના તમામ જીવોના દુઃખ પોતાના લાગવા માંડે, એ વખતે એનાથી જે અભિવ્યક્તિ થાય એના પ્રતિભાવ રૂપે એના મનમાં જે ભાવ ઉઠે એને જ્ઞાનીઓએ સાદરની ભક્તિ કહી છે. તારી સાદરની ભક્તિનો આજનો દિવસ હતો. આપણે સવારના સ્વાધ્યાયમાં સાદરની ભક્તિ વિશે વાત કરી છે, પણ સાંજના સમયે આવનારા ઘણા લોકો એ સાદરની ભક્તિના વિષય વખતે હાજર ન પણ હોય તેના માટે આપણે 5-10 મિનિટમાં સારાંશ રૂપે થોડી વાત કરશું અને એના મંગલાચરણ રૂપે આપણે સાથે મળી અને બધા એક નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરીએ.
નમો હરિ સીતારામ, ઓમ નમો સીતારામ, ઓમ નમો
પરમ ઉપકારી ગુરુવર્યોના ચરણોમાં કોટી કોટી ભાવવંદન, પરમ પિતા ચરમ સાધન પતિ સર્વજ્ઞ વિતરા એવા પરમાત્મા મહાવીર સ્વામી અને આજ સુધી થઈ ગયેલા અનંત અનંત જ્ઞાનીઓ, વર્તમાનમાં વિહરનારા વીર શંકર ભગવંતો અને ભાવિમાં પણ થનારા અનંત અનંત જ્ઞાની છે. આ જગતના જીવોને જે માર્ગ બતાવી ગયા, વર્તમાનમાં બતાવી રહ્યા છે અને ભવિષ્યમાં પણ જે માર્ગ બતાવશે, એ માર્ગ આત્માના એકાંત હિતનો છે, કલ્યાણનો છે અને શ્રેયનો છે. પરંતુ જીવાત્માને જ્યાં સુધી એનું ભાન નથી, તેનું હિત સામાન, એનું કલ્યાણ સામાન અને એનું શ્રેય સામાન, ત્યાં સુધી જીવાત્માને આ માર્ગ મળવા છતાં એ માર્ગનું મહત્વ સમજાતું નથી. એક નાના બાળકના હાથમાં કદાચ કોઈ એક હીરો આપે, એક ને ચાર પાંચ હીરા આપે, તે બાળક એને પથ્થરના ટુકડા એ પાંચિકા માનીને રમતો હોય છે. એ નાનું બાળક ન હોય અને કદાચ કોઈ અબુદેવો ભરવાડ વગેરેનો છોકરો કે જેને સમાજ સાથે, શિક્ષણ સાથે કે વ્યવહાર જગત સાથે લાંબો સંબંધ નથી, એવા બાળકના હાથમાં એક હીરા આપવામાં આવે, એ બાળક રસ્તામાં એને ઉછાળતો ઉછાળતો રમતો રમતો ચાલ્યો જતો હોય, એ વખતે એની પાસે કોઈ બીજો મોટો ભરવાડનો છોકરો પસાર થાય જેની પાસે બે ચાર બકરી છે અને એ બકરીનો માલિક એવો ભરવાડનો મોટો છોકરો ચાલતા ચાલતા જુએ કે આ બાળકના હાથમાં તો સુંદર મજાના પાંચિકા છે, આ પાંચિકા જો મને મળી જાય તો હું આ પાંચિકાનો હાર બનાવીને મારી બકરીના ગળામાં પહેરાવી શકું. જો બાળકને મન એ પથ્થર છે, બાળકને ભાન નથી કે આ કોઈ મૂલ્યવાન પદાર્થ છે. હવે એનાથી મોટો એવો જ કોઈ ભરવાડનો છોકરો છે પણ એની પાસે બકરી છે, એની માલિકી છે અને એને જોયું કે કોઈ કોઈ બકરીના ડોકમાં એના માલિકે આવી કોઈ પથ્થરની માળા પણ પહેરાવી હોય છે, એટલે એને એનું મૂલ્ય કેટલું સમજાય છે કે જો આ પથ્થર મળે તો હું શું કરું, મારી બકરીની માળા પહેરાવું. હવે આ માણસ પેલો જેની પાસે પાંચિકા છે નાના છોકરા પાસે, એને બકરીનો માલિક એ બચ્ચાને કહેશે કે તું મને જો આ પથ્થર આપ તો એના બદલામાં હું તને એક બકરીનું થોડું દૂધ આપીશ. એની પાસે કેટલી વસ્તુ છે ને, એટલે પેલો બાળક લલચાઈ જાય કે ચાલ ને આવા પથ્થર તો મને બીજા મળશે, હું એને આપીશ તો મને શું મળશે, થોડું દૂધ મળશે. એટલે પોતે પથ્થર આપી દે અને એના બદલામાં પેલો દૂધ મળ્યાનો સંતોષ અનુભવે. હવે બકરીના પોતે જેને આ હીરાનો હાર પહેરાવી દીધો છે, એવા માણસની સાથે ત્યાંથી પસાર થતો કોઈ થોડો જાણકાર માણસ છે, એટલે એને વિચાર આવ્યો છે કે આના ડોકમાં છે એ પથરા બદલ મામૂલી નથી લાગતા, એ તો ચમકતા લાગે છે. જો મને આ પથરા મળી જાય તો હું એમાંથી મારા ઘર માટે યા તો કંઈક તોરણ વગેરે બનાવું, યા તો એના વડે મારે ઘરની વ્યક્તિઓને સંભાળું. એને વિચાર આવ્યો કે જો મને આ પથરા મળી જાય તેના બદલામાં પણ મૂલ્ય તો ચૂકવવું પડે ને, એટલે એવો જાણકાર માણસ, થોડો પથ્થરનો જાણકાર પણ એના જેટલા મૂલ્યની ખબર નથી, એને કહેશે કે જો આ પથરા તું મને આપ તેના બદલામાં હું તને થોડી મિલકત એટલે કે થોડી કિંમત આપી, એને પાંચ દસ સિક્કા આપી અને એ ખરીદી દીધી અને એ ખરીદેલા આ રત્નોનો જે હાર છે એ હારને પોતાના ઘરમાં તોરણ રૂપે લટકાવે. અને ત્યારે એને જોઈને એના ઘરે આવેલો કોઈ છે, કોઈ ભણેલ ઘરે માણસ છે અથવા તો ધનવાન જાણકાર માણસ છે એવો આવે, ત્યારે એના મનમાં વિચાર આવે કે આ પથ્થર જો મને મળી જાય તેનો તો હું શું કરી શકું, વ્યવસાય કરી શકું. એટલે એને લાલચ આપીને કહે કે જો આ પથ્થર મને પેલાને થોડું દૂધ મળ્યું, બીજાને થોડા પૈસા મળ્યા અને ત્રીજાને થોડા વધુ પૈસા આપીને એની પાસે ત્યાં હીરાઓ લઈ લેવામાં આવે. અને પેલો એટલા જ વિચારે કે આ હીરાઓ હું વ્યવસાય કરું, એના કરતાં કોઈ ઝવેરી પાસે વેચી આપું તો મને એમાંથી, એ વેપારી હીરાનો ઊંચીનો વેપારી નથી, એ સામાન્ય વેપારી છે, એટલે એની પાસે આના બાયર આવે ને, એટલે ઝવેરી પાસે જાય અને ઝવેરીને મૂલ્ય પૂછે તો ઝવેરીને પોતાને એનો વ્યવસાય કરવો છે એટલે એનું મૂલ્ય કેટલું આપે, હોય એના કરતાં થોડું ઓછું આપે. અને એને એક એક માણસને ઉત્તરોત્તર વસ્તુ થોડી થોડી વધારે મળતી હતી પણ એક્ચ્યુઅલ જે હીરાનું મૂલ્ય હતું એના પ્રમાણમાં ખરેખર કોઈને કશું મળ્યું ખરું કહેવાય ન કહેવાય. આખરે પેલો ઝવેરી જેને હીરા ખરીદ્યા છે એ ઝવેરી હીરાનો જાણકાર છે અને જ્યારે એ હીરાને કોઈ મોટા ઝવેરી પાસે જઈને મૂલ્ય કરાવે તો સૌથી વધારે મૂલ્ય કોને મળ્યું? સેવેરીને મળ્યું. શા માટે મળ્યું? એ જાણકાર હતો. એને એની મૂલ્યની કિંમત શું છે, એનું મૂલ્ય શું છે એની માહિતી હતી. એટલે પદાર્થ એનો એ છે, પણ એ કોના હાથમાં જાય છે, કેવા સંયમે સમયે જાય છે, કેવા સંયોગોમાં જાય છે, એના ઉપર વસ્તુનું મૂલ્ય સમજાય છે. એટલે કોઈ પણ વસ્તુને, કોઈ પણ પદાર્થને, કોઈ પણ તત્વને કોણ વ્યક્તિ ક્યારે પોતાના હાથમાં આવે અને કઈ રીતે એને ઇસ્તેમાલ કરે, એટલે કે કઈ રીતે એનો ઉપયોગ કરે, એના ઉપર એનું મૂલ્ય છે. એ માજીને વાણી છે, વિતરાગનું વચન છે. એ વિતરાગ વાણી, ચિન્હનું વચન આવી રીતે કોઈ એવા ભાવમાં જ્યાં હું ને તમે સિજન્સ ગતિમાં ખોલીએ, નિગોટ થી નીકળેલા આપણે સિજન્સ ગતિમાં ગયા, તે વખતે આપણને આ જીનવાણીનું પ્રાપ્ત થવાનું સદભાગ્ય પણ કદાચ મળે. કેટલા બધા સિજન્સો ક્યાં જાય છે? સંવત્સરમાં જાય છે. પણ ઘણા તો માત્ર સુગંધે સુગંધે ગયા હોય. શું ગયા હોય? દેવતાઓ ત્યાં સુગંધી દ્રવ્ય પરમાત્માના સંવત્સરમાં લઈને આવે તો ઉંદરડાઓ વગેરે ઘણી વાર શું હોય, એની સુગંધી પણ ત્યાં પહોંચી જાય. એટલે સિજન્સ ગતિમાં કદાચ આપણે કોઈ પણ કારણસર સંવત્સરમાં પહોંચી ગયા. આજે બિલાડી છે, એને કદાચ વ્હાઇટ હાઉસમાં મોકલવા આવે કે રાણી વિક્ટોરિયાના મહેલમાં મોકલવામાં આવે તો એ બિલાડીની નજર એ વ્હાઇટ હાઉસમાં કે રાણીના મહેલમાં સેવાની કોણ આવશે? રાણીના મુગટમાં કદાચ કોઈનો રીરો છે, પણ એ રાણી જોવાનો કે ત્યાં કોઈ ઉંદરડી શક્તિ દેખાય તો એને જોવાનો? એટલે રાજાનો મહેલ હોય કે અમેરિકાના પ્રેસિડેન્ટનું વ્હાઇટ હાઉસ હોય, ત્યાં જનારાની પ્રાપ્તિ તો પોતાની યોગ્યતા પ્રમાણે થાય છે. એ મારો ને તમારો હાથમાં પણ અનાધિકારથી અનંત સંસારમાં અનંત વખત આવા અમૂલ્યમાં અમૂલ્ય એવા જીન વચનને પામ્યો છે. પણ એ પામવાની અવસ્થા કેવી હતી? જુદી જુદી હતી. એટલે આવું મૂલ્યવાન એવું જીનનું શરણ, જીનનું ચરણ અને જીનની વાણીનું પ્રાપ્ત થવાનું પણ એ પૂરેપૂરો શું ન કરી શક્યો, હાસિલ ન કરી શક્યો. જો ધર્મ પણ બધા કરીએ છીએ, અનેક લોકો ધર્મ કરે છે, અનેક પ્રકારે ધર્મ કરે છે, પણ કેટલા બધા ધર્મની અંદર એનું મૂલ્ય એટલું બતાવવામાં આવે છે કે જે મૂલ્યને લોકગમ્ય કહેવાય. લોકગમ્ય એટલે આટલું તમે કરો તો તમારી યશ કીર્તિ વધે. ઘણી જગ્યાએ શું કહેવાય, અહીંયા તમે દાન વગેરે કરશો તો આખા જગતમાં તમારું નામ શું થઈ જશે? રોશન થઈ જશે. એટલે જેના વડે કીર્તિ મળે, યશ મળે, ખૂબ પ્રસિદ્ધિ મળે, માન પ્રતિષ્ઠા વધે, એવી રીતે જો કશુંક ત્યાગ કરવામાં આવે, કોઈ ધર્મનું આચરણ કરવામાં આવે તો એ ધર્મ કેવો કહેવાય? લોકગમ્ય કહેવાય. તો એનાથી થોડા ધર્મમાં આગળ વધે. કેમ કે અહીંયા તમે દાન પુણ્ય કરશો તો તમને આવતા ભોગમાં સ્વર્ગમાં દેવ સુખ મળશે. આજે ઘણા બધા ધર્મોની અંદર હવે આપણે વ્યવહાર ભાષામાં બોલીએ ને, ત્યારે તો ઉંમર થઈ, હવે તો પ્રભુનું ભાતું બાંધો. શું કે? હવે ઉંમર થઈ અને પ્રભુનું ભાતું બાંધો, એટલે ત્યાં શું અપેક્ષા થઈ? કે પ્રભુમાં જાય ત્યાં આપણે સુખી થાય. એટલે એમાં ધર્મ જરૂર કર્યો છે. ઘણા બધા વ્રત કરીએ ને ભાઈ, સબ્જેક્ટ ગઈકાલે કીધું, ભાઈ કોઈ છે અમારોનું વ્રત રાખે તેમાં શું મળે? આ લોકમાં સારો પતિ મળે. ભાઈઓ કરે ના કરે? સારી પત્ની મળે કે પતિ તો સારો જ હોય કે પત્ની સારી હોય, વ્રત કોને કરવા પડે? કેમ ચૂંટવાનું હોય ત્યારે ને કઈક વસ્તુમાંથી પસંદ કરવાનું હોય તો. કહેવાની વાત એ છે કે ઘણા બધા ક્રિયાકાંડો, ઘણા બધા ધર્મો, ઘણી બધી માન્યતાઓ માત્ર ને માત્ર લોકગમ્ય એટલે વર્તમાન જીવન માટે છે. એનાથી જરા પગલા આગળ વધ્યા તો, એનાથી જરા આગળ વધ્યા તો સ્વર્ગ માટે છે. પરભવ સુધરે, પરભવમાં આપણે દુઃખી ન થાય, નર્સિંગમાં માત્ર જવું ન પડે અને આપણને સુખે સુખે જીવાય એવા એવા ધર્મ કાર્યોને શું કહેવાય? સ્વર્ગ ગમ્ય કહેવાય. પણ જ્ઞાની કહે છે મોક્ષ ગમ્ય. એક ધર્મ, એક સ્વરૂપ ધર્મ, એક આત્મધર્મ, એક જીન વચન એવો માર્ગ બતાવે છે કે જેમાં નથી આ લોકનું સુખ જોઈતું, નથી પર લોકનું સુખ જોઈતું, માત્ર આત્માનું જે પરમ સુખ છે, જે આત્માનું કલ્યાણ છે, સર્વ બંધનો થી મુક્તિ છે એવા આધ્યાત્મિક માર્ગ ને પરમાત્મા એક પુરુષ માર્ગ કીધો છે. એટલે અનાદિકાળ નો આપણો જે પ્રવાસ થયો ને એમાં આપણે કેટલા બધા તબક્કાઓ કેટલા બધા છે આપણા જીવન માંથી પાસ થઈ ગયા. એટલે આપણે ભરવાડ ના છોકરા નાના છોકરા થી શરૂ કરીને હવે આપણે જ્યાં પહોંચ્યા છીએ ને એ મોટા જાણકાર ઝવેરી નો આ ભવ છે. આ મનુષ્ય ભવ એમાં પણ જીન નું શરણ, એમાં વિતરાગ વાણી નું પામવું, એમાં પણ પાછું આપણને મળેલું સંસ્કારમય એવું જે વાતાવરણ, એમાં આપણી મળેલી સમની પંચેન્દ્રિય મનની શક્તિ, આ બધાને આપણે ઉપયોગ કરીએ તો આપણા જીવનની અંદર આ પર્વ જે રાજપર્વ પર્યુષણ એ આપણા માટે માત્ર ને માત્ર મોક્ષ નો પાયો નાખનારા બને, ભવો નો અંત કરાવનારા બને, આધિ વ્યાધિ ને ઉપાધિ નો નાશ કરાવનારા બને એવી પરમાત્માની આ વાણી છે. પણ જ્યાં સુધી જીવાત્માને આ સમજણ આવતી નથી, જ્યાં સુધી બહિર્મુખતા કરતી નથી, જ્યાં સુધી જીવાત્મા એક્સ્ટ્રોવર્ટ ધીરે છે, ત્યાં સુધી જીવાત્માને આ મોક્ષની કામના, આ સંસારમાંથી છૂટવાનો તરફરાય અને આ સંસારની આધિ વ્યાધિ અને ઉપાધિની પીડાનો અનુભવ થતો નથી. એટલે સંસારમાં આજ સુધી ગયેલા વ્યર્થ ગુમાવેલા આપણા બધા ભૂમો માંથી હવે મને તમને જે મનુષ્ય ભૂ મળ્યો છે એનું સર્વશ્રેષ્ઠ અને ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ એવું પ્રાપ્ત કરીને આપણે શું કરવાનું છે, આ ભૂમમાં પામી જવાનું છે. ને આ પામવા માટે આપણી પૂરી યોગ્યતા છે. જૈન કુળ નો જન્મ એટલે બોર્ન ગ્રેજ્યુએટ. શું ભાઈ, જૈન કુળ માં જન્મ્યા ને આપણે પાપા પગલી નથી ભરતા બેન, આપણે હજી એકલા બગડા તેજી કિન્ડર ગાર્ડન માં આપણે નથી. જયારે આપણી કઈ ભૂમિકા છે કે તત્વ માં આપણે ગ્રેજ્યુએટ થઈ શક્યા છીએ. ગ્રેજ્યુએશન પછી જયારે માસ્ટર્સ કરવું હોય કે ડોક્ટરેટ લેવી હોય ત્યારે એ જીવનો પુરસ્કાર, અને જયારે આપણે બચપણ માં ભણતા હોય એનો પુરસ્કાર, બંને માં વર્ક તો કરવાનો છે. પણ પહેલું વર્ક હાર્ડ વર્ક હોય છે, પણ પછીનું વર્ક હાર્ટ વર્ક હોય છે. ચિંતાધનમાં હાર્ડ વર્ક ની જરૂર નથી, પછીની જરૂર છે હાર્ટ વર્ક ની જરૂર છે. કામ પડે છે તો સુઈ કામ, ત્યાં કરે તલવાર. જે કામ સોય થી થતું હોય ને એમાં તલવાર કામ લાગતી નથી. એટલે તલવાર એટલે જાડી બુદ્ધિ અને સોય એટલે સૂક્ષ્મ બુદ્ધિ. તો જીવતાપન ને પામવા માટે આપણે હવે ઉપરના પાણીમાં છછડીયા બોલાવશું, કિનારે ઉભીને છીટલા વીણશું તો આખો બહુ પૂરો થઈ જશે. મોટી તો મહાસાગર ની અંદર મળે, મરજી વાત અંદર થી મોટી મેળવી શકે. તો આ ભાવ ની અંદર મારે ને તમારે આપણી યોગ્યતા ને અનુરૂપ કામ કરવું છે. હવે શું કામ કરવું છે, મારું તમારું પ્રાથમિક લેવલ નથી. જૈનકુળમાં જન્મ્યા એટલે આપણે એવી ભૂમિકા એ આવ્યા છીએ, એ છલાંગ માંડીએ તો સીધા સમુદ્ર ની બહાર નીકળી જઈએ. અનાધિકાળ સુધી આપણે મધદરિયે હતા અને કરતા અગાણ પ્રયત્ન કરીને આપણે ક્યાં પહોંચ્યા છીએ, કિનારા સુધી. હવે જો કિનારા ઉપર આવ્યા પછી આપણે રાહ જોતા રહીએ, વિચાર કરતા રહીએ અને છલાંગ મારીને બહાર ન નીકળીએ અને પાછું સમુદ્ર નું એક મોટું મોજું જો આવી જાય તો પાછા સમુદ્ર ની મધ્યમાં ખેંચી જઈ શકે કે ન જઈ શકે. એટલે આવી જે પ્રોસેસ છે એને જ્ઞાની કહે છે અનાદિકાળમાં જીવે યથા પ્રવૃત્તિકરણ. આ જૈન ટર્મિનોલોજી નો શબ્દ છે. યથા પ્રવૃત્તિકરણ એટલે શું, જે વારંવાર કરી, યથા પ્રવૃત્તિ એની પ્રવૃત્તિ અનંતી વાર કરી, અસંખ્યાતી વાર કરી, જેટલી વાર મનુષ્ય ભોગ મળે ને એટલી વાર જીવાત્મા એ યથા પ્રવૃત્તિકરણ કર્યું કહેવાય. એ ભૂમિકા સુધી આવ્યા. પણ હવે પછીની જે ભૂમિકા છે એની અંદર અપૂર્વકરણ આવે. અપૂર્વકરણ એટલે શું, શબ્દ શું બતાવે છે, શું બતાવે, પેલા નક્કી કરવી. જો મેં ને તમે અપૂર્વકરણ કરવા માટેનો આ ભાવ છે એમ સમજીને આપણે જે પૂર્વે નક્કી કર્યું ને, કદાચ કર્યું છે તો દ્રવ્ય થી કર્યું પણ ભાવ થી નક્કી કર્યું છે, પણ મજબૂરી થી કર્યું છે. પોતાની મજબૂરી થી તો જીવે કેટલું બધું છોડ્યું છે, પણ સ્વેચ્છાએ છતી શક્તિએ જેમ કે ઉપવાસ આ પૃથ્વી ઉપર આ લોકમાં અનંત જીવો એવા છે કે જેને ખાવાનું પૂરું મળતું નથી અને ભૂખ્યા સૂવું પડે છે, એવું બને છે ને તમે જેમ. આ કેટલા બધા પશુ પંખી ને પ્રાણી છે, કોઈ વાર ધોધમાર વરસતા વરસતી હશે આપણે જાણીએ છીએ, કે એવો વરસાદ પડે કે બે ચાર દિવસ સુધી એક ક્ષણ માટે પણ વરસાદ રહે નહીં, સાંભળેલા ધારે એટલે કે મૂસળધારે વરસાદ તૂટી પડે, એ વખતે મારામાં બેઠેલા પંખીઓ ખાવાનું ગોતવા માટે, ભોજન લેવા માટે નીકળી શકે જ ખરા? તેને ઉપવાસ કર્યો હોય કે ના કર્યો હોય? એને ઉપવાસ કર્યો તો કેવી રીતે કર્યો? મજબૂરીથી કર્યો. એને ઉદય ભાવ કહેવાય. શું કહેવાય? ઉદય ભાવ. એને અસાતા વેદનીયનો, ક્ષુધા વેદનીયનો ઉદય થયો અને એને સરંદર થઈને એ વેદના ભોગવી લેવી પડી. તો મેં તમે નર્કના ભોગોમાં, પિયતના ભોગોમાં અને મનુષ્યના ભોગોમાં પણ આવી દરિદ્રતાના ભોગોમાં અનંત વખત આપણે ભૂખ તો વેઠી છે, પણ એ ભૂખ વેચતા વેચતા આપણા કર્મોની નિર્જરા જરૂર છે, પણ કેટલી સહી, કેટલું ઉદયમાં આવ્યો હશે. પણ પરમાત્મા કહે છે કે મહાવીરના માર્ગમાં, ચિહ્નના માર્ગમાં, સર્વજ્ઞના જ્ઞાનમાં એક વખત પણ એક અંતર્મુખ માટે આપણે સ્વેચ્છાએ, છતી શક્તિએ, ભોજનની બધી સંભાવના હોવા છતાં માત્ર અનહારી પદનો અનુભવ કરવા માટે આપણે જો દેહભરી માટે કે એક દિવસ માટે પણ તપરૂપે આપણા અનંત વિજયનો આવિષ્કાર કર્યો હોય, તે વખતે કર્મની નિર્જરા કેટલી થાય? તો જ્ઞાની કહે છે અનંતા અનંતા કર્મોની નિર્જરા થાય. એનું કારણ શું? આપણે કોઈ ફિક્સ ડિપોઝિટ કરાવી છે અને એ ફિક્સ ડિપોઝિટને આપણે તોડીએ, તે ફિક્સ ડિપોઝિટની જે મૂડી કે રકમ હોય એ આપણને વધારે આવે કે ઓછી થઈ જાય? ઓછી થઈ જાય ને. અને ફિક્સ ડિપોઝિટ કાટે તો વધારે આવે. એટલે જ્યારે આપણે આવી અસાત વેદનીની ફિક્સ ડિપોઝિટો કેટલી બધી આપણા આત્માના પ્રદેશ ઉપર ફિક્સ છે. ફિક્સ ડિપોઝિટ એટલા માટે તેનો કાળ પાકવાને અધિવાર છે. આપણે ફિક્સ કરાવ્યા છે, 5 વર્ષ પછી, 3 વર્ષ પછી, 1 વર્ષ પછી આપણને એ મૂડી વ્યાજ સહિત મળવાની છે. એવી કર્મની કેટલી પ્રકૃતિઓ આપણા આત્માના પ્રદેશ ઉપર લાગેલી પડી છે. હવે એમાં જેમ જેમ ફિક્સ ડિપોઝિટ પાકતી જાય એમ તો આપણને ઉદય રૂપે આવે, પણ એ પહેલા આપણે ફિક્સ ડિપોઝિટ તોડીએ તો આપણને એ મૂડી ઓછી થઈને આવે. એવી રીતે મારી તમારી જે ભૂખની, ક્ષુધા વેદનીયની, વેદના રૂપે ભોગવવાની જે કર્મ પ્રકૃતિ હતી એને આપણે તપ કરીને શું કરી લીધું? ઉદયમાં લાવ્યા. એટલે વેદની ફિક્સ ડિપોઝિટ તોડી. તો હવે એ જે વેદના આવવાની હતી ને, એ જે 1000 વર્ષ સુધી નર્કનો નિર્ણય બનીને આપણે વેદના ભોગવીએ એટલી ગાઢી એ ફિક્સ ડિપોઝિટ હતી. આજે વર્તમાનમાં સ્વેચ્છાએ આત્મવિજ્ઞાનની સ્પૂર્ણાથી નિર્જરાના લક્ષ્ય એકાંત સમય એટલે સમજણ પૂર્વક આ ક્રિયા કરી તો માત્ર એક દિવસમાં આ પુણ્ય, આ દુઃખ, આ પાપ ભોગવાઈ જાય. એટલા કર્મના દલિતો લિટરલી આત્મા ઉપરથી ખરી જાય. એવી જ રીતે પુણ્ય, પુણ્યની પણ ફિક્સ ડિપોઝિટ છે કે આ પુણ્ય આટલા કાળ પછી આ સમયે ઉદયમાં આવે તો આપણને આટલા પુણ્ય રૂપે મળે. એ પુણ્ય જો આપણે અત્યારે વર્તમાનમાં જે ઉદય આવ્યું છે એ પુણ્યને આપણે દબાવી દઈએ, શું કરીએ, એનો ઉદય ન કરીએ અને એને પાછી ફિક્સ ડિપોઝિટમાં મૂકી દઈએ, તો જ્ઞાની કહે છે વર્તમાનમાં કરેલો બે ઘડીનો સંયમ, માત્ર બે ઘડી, બે ઘડીની એક સામાયિક, એ સામાયિક આપણે જયારે મોજ શોખમાં હોઈએ, આનંદ પ્રમોદમાં હોઈએ, વૈભવ વિલાસમાં હોઈએ, કામ ભોગમાં હોઈએ, એ વખતે જે પુણ્યનો વપરાશ કરીએ છીએ એ પુણ્યને ન ભોગવીએ અને એ પુણ્યને સબસાઈડ રાખીએ અને એ પુણ્ય સબસાઈડ પડ્યું હોય અને ત્યાર પછી જયારે એનો શેખ એના ટાઈમે ઉદય થાય ત્યારે આપણું અહિયાંનું બે ઘડીનું તપ, બે ઘડીની સામાયિક, બે ઘડીનો સંવર, બે ઘડીની સમતા, બે ઘડી આપણે જે આશ્રમના દ્વાર રોક્યા એ દેવલોકમાં જાય તો પલ્યોપમના પલ્યોપમ ચાલે. વિચાર કરી દઈશ બે ઘડી સંયમ કરી શક્યા તેનું ફળ ભવાંતરમાં કેટલું મળે તો કે પલ્યોપમના પલ્યોપમ. અમેરિકાનો $1 અહીંયા તમે બચાવો અને ઇન્ડિયામાં જઈને વાપરો તેના 60 રૂપિયા મળે કે ના મળે? બરાબર. અને ત્યાં તમે 60 રૂપિયા કમાવો અને અહીંયા આવીને વાપરો તો $1 તરીકે ખર્ચાઈ જાય કે ના ખર્ચાઈ જાય? આવું જ સ્વેચ્છાએ અને પોતાના આત્મબળ સાથે કરવામાં આવતા અસ્થાપનું છે. અને આવી જ રીતે આપણે અસાતા નથી ભોગવતા. આપણે જરાક પણ અગવડ સગવડ થઈ, જરાક પણ મુશ્કેલી થઈ, ને આપણે સતત પુણ્યની પ્રકૃતિનો શું કરીએ છીએ, અન્નથી ઉછેરીને ઉપયોગ કરીએ છીએ. જો ઘરમાં કશું ખાવાનું બનાવ્યું, ન ભાવ્યું ન ફાવ્યું ન ગમ્યું, અને તત્કાળ ડબરાઓ ખોલ્યા અને એમાંથી મનગમતું ખાવાનું લઈને ખાઈ લીધી, એ વખતે આપણે શું કર્યું? પુણ્યની ઉદીરણા કરી. શેની ઉદીરણા કરી દે? જે ઉદય હતો ને એ આપણા માટે આ ભોજન બન્યું, એ આપણો ઉદય. પણ આપણે એ ભોજન ન ખાધું અને એ વખતે મનગમતું બીજું ખાઈ લીધું, તો આપણે શેની ઉદીરણા કરી? પુણ્યની ઉદીરણા કરી. અને આજે આ વિચારે ન ગમતું ખાવાનું આવ્યું અને આજે આપણે મનને સંયમમાં રાખી, મનને રોકી રાખી અને એ વખતે પદાર્થનું ભોજન કરી. અથવા તો એ દિવસે આપણે એક દિવસ નક્કી કર્યું કે આજે મારે એકાસન કરવું છે, ઉણોધી કરવી છે, રસ પરિત્યાગ કરવો છે કે ઉપવાસ વગેરે કશું કરવું છે. તો આપણે ઉદયમાં તો હતું, આજે આપણે ઉપવાસ કર્યો, ઇટ ડઝન્ટ મીન કે આપણા ઉદયમાં ખાવાનું નહોતું. ખાવાનું હતું પણ આપણે શું કર્યું? એનો ઉપશમ કર્યો કે મારે ભોજન નથી કરવું. હવે એટલું જે પુણ્ય આપણે કર્યું, એટલો જે સંયમ કર્યો, એ સંયમ, પુણ્ય શબ્દ તો બાય પ્રોડક્ટ માં છે, પણ મુખ્ય શું કર્યો? સંયમ કર્યો. પુણ્યના લક્ષ્ય કર્યું હોય ને તો માત્ર પુણ્ય માટે આવી જાય, પણ સંયમ કર્યો, સમજણપૂર્વક કર્યો, એટલે એનું ફળ જે મળશે એ મને તમને ભવાંતરમાં અનંત કર્મોની નિર્જરા રૂપે મળશે. આવા માર્ગની અંદર મને ને તમને આજે જે તક મળી છે, અવસર બેર બેર નહીં આવે. આ અવસર વારે વારે આવવાનો નથી. આમ જો ખરેખર આપણે વિશ્વાસ કરતા હોય, પરમાત્માને માનતા હોય, શ્રીને વચનને માનતા હોય, તો જ્ઞાનીએ તો કહ્યું છે કે એક વખત મળેલો મનુષ્ય ભવ ફરીથી પાછો મેળવવામાં 10 દ્રષ્ટાંત આગમની અંદર આપ્યા છે ભગવાને. એમાં એક દ્રષ્ટાંત હું તમને આપું કે મહાસ્વયંભૂ રમણ સમુદ્ર, એટલે આ લોકનો સૌથી મોટો સમુદ્ર. તો એ મોટો સમુદ્ર હોય તેનો કિનારો કેવો છે? આખા સમુદ્ર નો કિનારો, એમાં રેતી કેટલી છે? આવા મહાસ્વયંભૂ રમણ સમુદ્રમાં એક રત્નની કણી ખોવાઈ જાય અને એ રત્નની કણી શોધવા માટે એક કોઈ 100 વર્ષની વૃદ્ધા, જેની આંખે મોતિયા તાકી ગયા છે અથવા તો આંખે દેખાવાનું તદ્દન ઓછું થયું છે, જેની શક્તિમાં કોઈ તાકાત જ નથી, એવી માતા એને આ રત્ન કણિકા શોધવાનું કામ સોંપવામાં આવે અને ભગવાન કહે છે પોસિબલ છે કે આમાં મહાસ્વયંભૂ રમણ સમુદ્રના રેતીના પટમાં ખોવાઈ ગયેલી રત્નની કણી શોધીને આપી શકે. પણ એના કરતા પણ વધારે દુષ્કર કામ એક વખત ગુમાવેલો મનુષ્ય બહુ પાછો મેળવવામાં છે. વિચાર કરો, આપણને લાગશે અતિશક્તિ છે, આવું તે કઈ હોય, પણ આ સંસારમાં જીવાયોની કેટલી, એટલે જીવો કેટલા, કેટલા જીવો છે? હમણાં પ્રતિક્રમણ માં બોલો છો ને ભાઈ, 7 લાખ બોલવાનો ઘી તો સૌથી વધારે, તમારે ઘી બોલાય કરો નથી બોલાતું ને, શિવ દયા માટે બોલાય. જુઓ એ પ્રતિક્રમણ માં જે કઈ બોલાય ને એ બધું તેમાં જાય, ખબર છે? શિવ દયા માટે. અને ઘણા બધા સમાજમાં, કેટલાક સંપ્રદાયોમાં એમાં ઘી નથી બોલાતું પણ એમાં તપત્યાગ બોલાય છે, કે સૌથી વધુ સામાયિક લેનારો આ 7 લાખ બોલે, એટલે કે ખામેનીનો સૂત્ર ઉચ્ચારે, એટલે સૌ એ ઉચ્ચારણ વડે એ બધા જીવોને એ દિવસે ખમાવવાની ક્રિયા કરાવે. આપણે પ્રતિક્રમણ કરાવીએ છીએ ને, એનું મહત્વ એ છે કે આટલા બધા જીવો આમાં કેટલા ત્યાગી હોય, કેટલા તપસ્વી હોય, કેટલા દાની હોય, એવા ભવ્ય જીવો જ્યાં પ્રતિક્રમણ કરવા એકત્ર થયા છે, એના હૃદયના ભાવને બહાર લાવવાનું આપણે નિમિત્ત બની, એટલે એમાં અનંતથી શું થાય? અનુમોદના થાય. એટલે આ અનુમોદનાનો લાભ લેવા માટે પ્રત્યેવાની વાત એ છે કે આપ તો જાણો છો કે 7 લાખ ઉઠી કાય, 7 લાખ બકાય, 7 લાખ વાવ કાય, 7 લાખ વનસ્પતિ કાય, 10 લાખ પ્રત્યેક વનસ્પતિ, 14 લાખ સાધારણ વનસ્પતિ, 2 લાખ બેન્દ્રી, 2 લાખ ચંદ્રી, 2 લાખ ચૌરંગી, 4 લાખ નાસ્તી, 4 લાખ કેવી શકે છે? 4 લાખ દેવતા, 14 લાખ મનુષ્ય જાતિ. આ તો મારું પાકું થાય એટલે બોલું છું, હું બોલું તો મારું તો પાકું થાય ને, બધાને આવડે છે ને? ન આવડતું હોય તો શીખી લેવા જેવું છે. ક્યાંક તમે પરિભ્રમણ કરીને આવ્યા હો, ટૂર લઈને ગયા હો, વેકેશન મારીને આવ્યા હો, તો ક્યાં ક્યાં જઈએ એનું લિસ્ટ હોય કે ના તમારે હોય ને? એની પછી કેટલી બધી વાતો કરવાની તો જ્ઞાની કે છે આ તારા પરિભ્રમણ નું લિસ્ટ છે. આ તો એક એક યોની છે, એક એક યોની, એક એક યોની માં અનંતી અનંતી વાર મેં તમે જન્મ લીધા છે. એક યોનીમાં એક જ જીવ ને જન્મે, એક યોનીમાં અસંખ્યાતા સંખ્યાતા અને અનંતા જીવ જન્મે, એટલે એક જ યોનીના અનંતા જીવ. ભગવાન કહે છે કે અનંત અનંત જીવના ખોળિયા શરીર તે ગ્રહણ કર્યા ને છોડ્યા છે, એટલી વખત તે શરીર ધારણ કર્યા છે, એટલે જીવનમાં તું અનંત અનંત વાર જન્મ્યો છું. એટલે આ આખી સાયકલ પૂરી કરો ને ત્યારે એકવાર મનુષ્યનો ભોગ આવે, આવો એકવાર મનુષ્યનો ભોગ આવે. આપણને એવું લાગે છે કે જાણે આપણે અહીંથી મરીને પાછા આવતા ભાવમાં અધૂરું કામ પૂરું કરવા, બધાને એમ છે ને કે આ ભગવાન શિક્ષા નથી લીધી પણ હવે આવતા ભાવ મળે છે. પણ આવતો ભાવ આવતા વચ્ચે લજાય કેવડી કેવડી યાત્રાની વ્યથાની કથા જીવડો લખે તો આપણે એક વખત તૂટી જાય ધરતી પગને જેથી સરકી જાય. ખરેખર આસાન નથી. ભગવાનની વાતને અક્ષર કહો માનજો. પરમાત્મા આપી શક્તિ કરે, ઓછી અધિક વિપરીત બોલે, શું કામ બોલે? એ વિતરાગ પુરુષને શું જરૂર હોય? એ સજ્જન પણ ન બોલે જવાબદારી વિના, તો ભગવાન બોલે આટલો દુર્લભ મનુષ્ય ભાવ મને ને તમને મળ્યો છે અને આ ભાવમાં આપણે જો ચેત્યા નહીં તો આટલો લાંબો એક મોટું બ્લેકઆઉટ આવવાનું હોય. પેલા યુદ્ધના વખતમાં ઘણી વાર બ્લેકઆઉટ ડિક્લેર કરવામાં આવતી, કારણ કે બોમ્બાર્ડિંગ થવાનું હોય અને ઉપરથી હુમલો કરનારને ખબર પડે કે નીચે વસ્તી છે તો એ ત્યાં ત્યાં બરાબર એનું નિશાન કરી અને બોમ્બ ફેંકી શકે. એટલે યુદ્ધના વખતમાં એમ કે આજે રાતના કોઈ એક નાનો દીવો પણ જલાવવાનો નથી. હવે આવું જયારે ડિક્લેર થયું હોય અને આપણે બહુ અગત્યના કામ પતાવવાના હોય તો આપણે સાંજ સુધીમાં બધા કામ પતાવીએ કે ન પતાવીએ? કરી લેતા ને કે જરૂરી કામ બધા કરી લો, કારણ કે એક રાત પૂર થવાનું છે, આખી રાતમાં આપણે લાઈફ મળવાની નથી. તો જ્ઞાની મને તમને કહેશે કે તારે અને મારે આપણને કહેશે કે જે બ્લેકઆઉટ આવવાનો છે એ એક રાત પૂરતો નથી. એક રાત્રિ કેવડી હશે? અનંતા કાળની. તો આ ભાવમાં પતાવવાના કાર્યો તું પતાવી લે. ત્યારે આપણે તો કરશું ધર્મ નિરાતે જેતો ગુમાનમાં, અવસર તરી જવાનો ફરીને નહીં મળે, અવતાર માનવીનો ફરીને નહીં મળે. જ્ઞાનીજનો કહે છે કે તરી જવાનો અવસર વારંવાર મળતો નથી. ડૂબવાના અનંતા ભાવ છે, કરવાનો એક જ ભાવ છે. તો હવે આપણે આ ભાવ ની અંદર શું કરવું છે? ડૂબવાની કળા શીખવી છે કે કરવાની કળા? આપણે કઈ કળા શીખવી છે? કરવાની કળા. હવે આપણો આખા જીવનનો વિચાર કરીએ, આખા જીવનમાં મેં ને તમે જેટલું પણ શીખ્યું, જેટલું પણ જાણ્યું, જેટલું પણ કર્યું એ બધું તરવાનું હતું કે ડૂબવાનું હતું? કાર્ય તરવા માટેના કાર્યો આપણે આ સુધીમાં કર્યા કે ડૂબવા માટેના? લાગે છે ખરેખર ભાઈ? ખરેખર લાગતું હોય તો જ્ઞાની કે છે હજી એક કહેવત છે ને, છેડો તાર, છેડો તાર. પેલાના વખતમાં કે છે સાચી ઝરીના કાર્યો બનતી અને એના છેડામાં ઝરી ખૂબ હોય, કારણ કે પલું આપણે કોઈ પણ સારી તમે હાથમાં લે ને તો યુઝલી એની બોર્ડર એટલી ટાઈટ છે. અને શું કહેવાય? આંડી કહેવાય. આંડી એટલે કોઈ પણ વસ્તુમાં એ વસ્તુ ચીરાઈ ન જાય, એટલા માટે આખી સાડીમાં કે આખા તાકામાં જે કપડું હોય ને ટેક્સચર એના બોર્ડર હંમેશા ડબલ મજબૂત હોય કે જેથી કરીને ચીરાઈ ના જાય. એટલે છેડામાં મજબૂતી વધારે હોય. તો જ્ઞાની કહે છે છેડો બચાવી લે, છેડો સાત. આપણા જિંદગીના જેટલા વર્ષો ગયા એટલા ગયા, પણ આયુષ્યનો બંધ પડવા માટે જ્ઞાની જેનો કહે છે કે જે જીવાત્મા જાગૃત છે, અપ્રમત છે, એનો આયુષ્યનો બંધ મહદ અંશે લાસ્ટમાં પડતો હોય છે. લાસ્ટમાં પડતો હોય છે. આપણે ઊંઘતા હોઈએ તો જળપાઈ જઈએ, એટલે હવે કદાચ આયુષ્યનો બધ ન પડી શક્યો હોય હજી પણ બાજી આપણા હાથમાં છે. એટલે જયારે કોઈ પેલા સિંચણનું કહેવત છે, પાણી સિંચવા, કુવામાં પાણી સિંચવાનું હોય, તેની અંદરમાં ઘડો હોય કે બકેટ હોય કે એની સાથે ડોલું બાંધે, અને એ સિંચણિયાનો એક છેડો સ્ત્રીના બંધારીના હાથમાં હોય, એ ઘડો આખો અંદર જાય અને આખું સિંચણિયું પણ કુવામાં જાય, પણ માત્ર છેડો જો એના હાથમાં હોય, ચાર પાંચ ઇંચ દોરડું ખાલી પોતાના હાથમાં હોય, તે શું કરી શકે? સિંચણિયાને પણ બહાર લાવી શકે અને ઘડાને પણ બહાર લાવી શકે. પણ આટલો છેડો તૂટી ગયો તો સિંચણિયું પણ જાય ને ઘડો પણ જાય. એવું નાની છે કે તારા હાથમાં હજી શું બાકી છે? જિંદગીનો છેડો બાકી છે. તો આપણા આ જીવનની અંદર આપણે જે કરવું છે એ કાર્ય આપણે આજે ને અત્યારે પણ કરી શકીએ એમ છીએ. એને માટે બે એક અંતર્મુખ મળે ને તો પણ કાપી છે. એક અંતર્મુખમાં પ્રસન્નચંદ્ર રાજર્ષિ જે સાતમી નરકે જવાની તૈયારી કરતા હતા, ભાવ જગતમાં એક અવ્યવસ્થા થઈ હતી, મુનિ બનેલો એ રાજા પ્રસન્નચંદ્ર જેના જીવનની અંદર એક એવી ભૂમિકા આવી કે જયારે પોતે રાજ્ય છોડીને નીકળ્યા ત્યારે તો વૈરાગ્યવાસી હતા, પણ અંદરમાં મોહનો અંશ હજુ જાગૃત હતો. એટલે જયારે ધ્યાનાવસ્થામાં ઉભા છે એ વખતે એક સૈન્ય નીકળે છે અને એના બે સૈનિકો આગળ સુમુખ અને દુમુખ જેવા નામ, અને એ લોકો આગળ વાત કરતા હોય છે કે આ રાજા કેવો છે, નાના એવા રાજકુમારને છોડીને સંયમ લઈને બેસી ગયો જંગલમાં, કુકપ તપે છે અને પોતાના આત્માનું કલ્યાણ કરવાનો ભાવ કરે છે, પણ પેલો રાજકુમાર તો બિચારો સદન અભૂત છે, નાનો છે અને એનું આખું રાજ્ય એનાથી વિરુદ્ધ થઈ ગયું છે. પ્રધાનો બધા એની સાથે છેતરપિંડી રમી ગયા છે, એને લશ્કરને દુશ્મનના હવાલે કરી દીધું છે અને બધા અંદરથી કાવતરાનો પાર્ટ બની ગયા છે. હવે આ રાજકુમાર ઉપર હમણાં હુમલો થવાનો અને રાજકુમાર એમાં મરાઈ જવાનો. આ કોને સાંભળ્યું? પ્રસન્નચંદ્ર રાજર્ષિ મુનિ હતા, યોગી હતા, ત્યાગી હતા, વૈરાગી પણ હતા, પણ અંદરમાં અનાદિની જે એક મમતાનો તાર અખંડપણે ચાલ્યો આવે છે એ તાર હજી કપાયો નહોતો. ઘર છૂટ્યું, રાજ્ય છોડ્યું, પરિવાર છોડ્યો, પણ અંદરનો મમતાનો તંતુ કપાયેલો હતો. એટલે એ જ વખતે એના મનમાં વિકલ્પ આવવા માંડ્યા. અહીંયા તમને કશીક કોઈ વાત કરે ને, આપણે સામાયિકમાં હોઈએ, સ્વાધ્યાયમાં હોઈએ, અચાનક ફોનમાં ટેક્સ્ટ મેસેજ આવ્યો, આ તો સારું છે કે આપણે બધા ફોનને શું કરી દઈએ છીએ, હાથમાં રાખતા નથી. નહીં તો અંદરમાં ટેક્સ્ટ મેસેજ આવે ને એમાં કહેવામાં આવે કે હમણાં બાર ટોર્નેડોને કારણે છે, સાયક્લોનને કારણે ઘરની અંદર મોટી નુકસાન થઈ ગઈ છે ને આપણી છત તૂટી ગઈ છે. અહીંયા દેખા દેખા પિક્ચર દેખાવા માંડે કે ના દેખાવા માંડે, બધું દેખાવા માંડે, ભલે સામાયિકમાં હોય કે પ્રતિક્રમણમાં હોય, સ્વાધ્યાયમાં હોય કે કાયોત્તરમાં હોય, પણ મન મનોજગતમાં શું થઈ જાય? દ્રશ્ય. અને પછી આપણે એમાં ઇન્વોલ્વ થઈ જાય ના થઈ જાય, એવી રીતે પ્રસન્નચંદ્ર રાજર્ષિ આ સાંભળતાની સાથે એનું મન ક્યાં ચાલ્યું ગયું? પરિવારમાં ચાલ્યું ગયું. મારો રાજકુમાર રણ સંગ્રામે ચાલ્યો છે, યુદ્ધ ચાલી ગયું છે, બધા જ એના કાવતરાનો ભોગ બનેલો આ રાજકુમાર હવે એકલો અકુલો થઈ ગયો છે, બધા દુશ્મનો એને ઘેરી વળ્યા છે, એના ઉપર તીર અને તલવારના કાં થઈ રહ્યા છે. એ વખતે બાપ છે પોતે એ વિચારી રહ્યા છે કે હું એના રથનો સારથી પરભરને માટે રથનો સારથી બન્યો, અને એક પછી એના ઉપર આવતા તીર અને તલવારના કાં ઢાલ વડે પોતે ઝીલવા માંડ્યો. એમ કરતા કરતા સામે સામનો કરતા કરતા બધા જ અત્યારે વપરાઈ ગયા, રાજા નિશસ્ત્ર બની ગયા ભાવ જગતનો. અને ભાવ જગતમાં નિશસ્ત્ર બનેલો રાજા વિચાર કરે છે એને કેટલા તીર ચલાવી લીધા, ભાથામાં જેટલા હતા એટલા, તલવાર કેટલી વાર ચલાવી, ક્યાં સુધી દુશ્મને એની તલવાર તોડી ના પાડી, ત્યાં સુધી આટલું યુદ્ધ એને મનોજગતમાં કર્યું પુત્રને બચાવવા માટે. આખરે છેલ્લો પ્રહાર રાજકુમાર ઉપર આવે છે, એ વખતે વિચારે છે કે હવે મારા હાથમાં કઈ શસ્ત્ર નથી, મારા રાજકુમારના હાથમાં તો ક્યારના શસ્ત્રો બધા છૂટી ગયા છે, હવે શું કરું? એ વખતે વિચાર આવે છે કે મારા માથા ઉપર જે મુકુટ છે એ મુકુટ ઘણો ધાતુનો બનેલો હોય, સુવર્ણનો બનેલો હોય, તો આ મુગટને હું ઢાલ બનાવીને મારા કુમાર ને બચાવી દો. મસ્તક ઉપર થી, મસ્તક ઉપર થી મુકટ ઉતારવા જાય છે અને મસ્તક ઉપર હાથ જાય છે અને એક પડે મુંડાયેલું મસ્તક મુનિ બનેલા પ્રસન્નચંદ્ર ને યાદ કરાવે છે. અરે તું તો મુનિ છો, તું જ્ઞાન અવસ્થામાં છો, તારી પાસે મુકુટ ક્યાં, તારી પાસે હથિયાર ક્યાં, તારી પાસે રથ ક્યાં, તારી પાસે કુમાર ક્યાં, તું ભાન ભૂલ્યો. અને પ્રસન્નચંદ્ર રાજસિંહ ચોકી ઉઠ્યા, એક પડે પશ્ચાતાપની ગંગામાં વહેવા લાગ્યા. અને ભગવાન કહે છે તે વખતે એની પેલી ભાવધારા એવી હતી કે માને એટલી મનની દશામાં મોહનીય કર્મ બાંધ્યું હતું, એટલો ગાંધરાગ હતો અને દુશ્મન પ્રત્યે એટલો બધો દેશ હતો કે એ વખતે જેનો આયુષ્યનો બંધ પડે તો ત્યાં ને ત્યાં એ સાતમી નર્કનો મહેમાન બને. સૈનિક મહારાજે ભગવાનને પૂછે કે ભગવાન, મેં રસ્તામાં એક આવું દ્રશ્ય જોયું, આ દ્રશ્યને કારણે મારા મનમાં પ્રશ્ન ઉઠ્યો કે એક મુનિ ઉભા છે, તેજસ્વી છે, ઓજસ્વી છે અને ધ્યાન અવસ્થામાં છે, બે હાથ લાંબા કરીને સૂર્યની આતાપના લેતા લેતા આ મુનિ ઉભા છે. અહો પરમાત્મા, આવો તેજસ્વી ઓજસ્વી ત્યાગી ધ્યાની મુનિ જો કાળ ધર્મ પામે તો ક્યાં. એટલે ભગવાને શું જવાબ આપ્યો, અત્યારે મરે તો કાળ ધર્મ પામે તો સાતમી નર્કમાં જાય. અરે તું વાત કરો છો ભગવાન, આ તો મુનિ છે. ભગવાન કહે છે કે હવે છઠ્ઠી નરકે જાય, હવે પાંચમી, હવે ચોથી, હવે ત્રીજી, હવે બીજી, હવે પહેલી. વાતોની જ વાતમાં હો, વચ્ચે કઈ કાળ ગયો નથી. એમ કરતા કરતા ભગવાન પળભર જ્યાં થોભ્યા ત્યાં દેવ દુદુંબી રાખ્યા. આકાશમાં દુદુંબી નો ગગડાટ છે. શ્રેણી મહારાજે પૂછે, ભગવાન કોને કેવું જ્ઞાન થયું? તો કે જેના માટે તું પ્રશ્ન પૂછે છે ને, જેના માટે તું પ્રશ્ન પૂછે એ પ્રસન્નચંદ્ર રાજાથી કેવળ જ્ઞાન પામી ગયા. કેટલી પળ લાગી? સાતમી નર્કમાં જવા માટે પણ બે પળ કાફી છે અને આત્મ કલ્યાણ માટે પણ બે પળ કાફી છે. જો એનો ઉપયોગ કરીએ તો મારા તમારા હાથમાં જિંદગીનો હજુ કેટલો સમય બચ્યો છે એ આપણે જાણતા નથી. આજ આપણે જીવીએ બરાબર ને, એ ગુરુ ભગવંતે કીધું હતું કે જયારે સવારે ઉઠો અને તમે પેલો સૂર્ય જુઓ તે વખતે તમે પરમાત્માનો આભાર માનજો. વિચાર કરશે કે પેલી તડાકડી આપણે ફટાકડા ક્રેકર્સમાં તમે જોઈ છે, તડાકડી લે કે જે ભાઈ આખી લાંબી શેર હોય એના એક છેડે દિવાકડી મૂકવામાં આવે, તળાતળ 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 કરતા આખી શેર ફૂટી જાય. આ જોયું છે ને ઘણા લગ્નોમાં પ્રસંગોમાં ધામધૂમ ધમાલમાં આ તળાકડી ફોડવામાં આવે છે. ખાસ કરીને ઇન્ડિયા પાકિસ્તાન રમતા હોય ક્રિકેટ અને એમાં જો ઇન્ડિયાની જીત થઈ જાય પછી તમે ઇન્ડિયામાં માહોલ જુઓ અને જો પાકિસ્તાનની જીત થઈ જાય ને પાકિસ્તાનમાં જુઓ તો આ શું થાય, એવી તળાકડી તળ 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 ફૂટતી હોય. પણ કહેવાની વાત એ છે કે આ તળાકડીમાંથી ક્યારેક એકાદ નવીન જીવ બચી જાય. નાના હતા ને ભાઈ, જૈન કુટુંબમાં મોટે ભાગે ફટાકડા ફોડવા ન દેતા. કેટલા ભાઈ કે જૈન ફટાકડા ન ફોડે? હવે બાળ માણસ એવું હોય તેને આ બધું કરવાનું મન તો થતું હોય એટલે કોઈએ તળાફડી ફોડી હોય ને તે ઉભો ઉભો જોતો હોય. પણ જેવા પછી તળાફડી શાંત થઈ હોય ને પછી લવિંગ જ્યાં શોધતો હોય એકાદ બચી ગયું હોય ને એમાં ઘણા બધા લાલ કલરના એક એક નાના નાના લવિંગ જ્યાં કહેવાય, એ લવિંગ જ્યાં બચ્ચા જેવા હોય એટલે અને એમાંથી જો મળી જાય તો ખુશ થઈ જાય કે મને એક ફટાકડો પીવતો મળ્યો, બાકી તો બધા તૂટી ગયા હતા. એમ આ ફટાકડાની શેર છે, લવિંગિયાની શેર છે. રોજ રાત્રે ન જાણે કેટલા જીવોની તળાફળી ફૂટી ગઈ છે. આજની રાત થશે ને સવાર સુધીમાં કેટલાના મૃત્યુ થઈ ચૂક્યા છે પૃથ્વી ઉપર, અનેક જીવો ચાલે હશે એમાં હું બચી ગયો. ભગવાન આપણી એક જિંદગી એક દિવસનો નવું આપણને જોવા મળવું એ બચી ગયેલા લગનગ્યા જેવી ફિલિંગ છે. આપણે બધા તો એવા વિશ્વાસે બેઠા છીએ કે આપણે તો હજી વર્ષોના વર્ષો લાગે છે. આપણે રોજ બોલીએ છીએ મરવાનું છે મરવાનું છે, પણ હજી આપણે વાર છે. મરવાનું જરૂર છે પણ હજી આપણે તો ફરી વાર છે. પણ નાની પછી અહેસાસ કરશે કે આજની રાત પણ તને મળી છે ને. પ્રસન્નચંદ્ર રાજસિંહ તો અંતર્મુખ નહોતું મળ્યું, તો પણ એને બે એક્સપિરિયન્સ જોઈ લીધા. તો મારે તમારે આ મળેલા સમયને શું કરવાનો છે, તરવાની કળા શીખવામાં કામે લગાડવાનો છે. તો જ્ઞાની આપણને તરવાનો માર્ગ બતાવ્યો છે. હવે એકરાર સાથે, એહસાસ સાથે અને પૂર્ણ વિશ્વાસ સાથે નક્કી કરીએ કે ભગવાને જે માર્ગ બતાવ્યો છે એ માર્ગનો હું સ્વીકાર કરીશ. આ માર્ગમાં એટલું જ છે કે આજે રાત્રે તમને હમણાં ઘરે જાઓ અને તમારું કોમ્પ્યુટર ખોલો, એટલે કે ઈમેલ ખોલો, અને એમાં એક તમને ઈમેલ દેખાય ટેક્સ ડિપાર્ટમેન્ટમાંથી, અને ટેક્સ ડિપાર્ટમેન્ટની આ ઈમેલ હોય એટલે આપણે પહેલી ખોલવાના ને, બહુ જ જિજ્ઞાસાપૂર્વક ખોલીએ. એમાં ઈમેલ આવી હોય કે તમને આ એક ફોર્મ આપવામાં આવે છે અને આ ફોર્મ ભરી દો અને કાલ સવાર સુધીમાં સબમિટ કરી દો તો તમારો ટેક્સ 1% રહેશે. આનાથી વધુ ટેક્સ નહીં ભરવો પડે. પણ તમે ઈમેલ બંધ કરી સુઈ જાઓ. ના ના ના, હવે આજે થાકી ગયા છીએ, ચાલ ને કાલે સવાર પછી ભરશું. આવું જોખમ લઈએ? એની ડેડલાઈન હોય સવારના 5 વાગે, અને ફોર્મ જરા લાંબુ હોય તો આપણે બહુ થાકી ગયા હોય તો પછી વાત સુઈ જાય ખરા. શું કરીએ ભાઈ, આ આપણો અનુભવ છે. તો જ્ઞાન જે છે, તને આ ફોર્મ આપવામાં આવે છે, આ ફોર્મ તું આજે ને આજે ભરી દે, તારો ટેક્સ માઇનસ થતા 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 0000.00 આટલો જોઈએ છે. 1% તો મતલબ પૂરો કીધો, પણ આપણે એમાં સેંકડો 0 લગાવી દઈએ અને પછી 1, એટલા ભાગે તારો પાપ રહેશે. આ સંસાર આ 14 રાજ લોક એમાં હું ને તમે જીવીએ, આપણને 14 રાજ લોક ના અનંત અનંત પૂજલ પરમાણુઓનો આશરો આવી રહ્યો છે. કારણ કે પરમાત્માએ હમણાં આપણે વિક્ટોરિયસથી લક્ષ્મીવાજોરીની વાત કરી ને, એ બધી ગતિ, બધી યોની, બધી જાતિ, બધા કુળમાં આપણે જન્મીને આવ્યા, એટલે જ્યાં જ્યાં જન્મ્યા ત્યાં આપણે એનું મમત્વ કર્યું કે ના કર્યું ભાઈ? એ મમતાને કારણે આપણે એના ઉપર એક પ્રિન્ટ પાડી છે, આ મારું. અરે આપણે તો કેવા છીએ ખબર છે કે આપણે બધા ક્યાંક પાર્કમાં, તમે અહીંયા તો તમારે અનુકૂળતા એવી છે કે આપણે આપણા કપ્પમની આસપાસમાં પણ ક્યાંય પણ વોક લઈએ હોય તો આસાનીથી લેવાય, અને કાર વગેરેની તકલીફ આપણને જાજી નડે નહીં. પણ બોમ્બે જેવા શહેરમાં ત્યાં આપણને વોક લેવાનો ચાન્સ જ ન મળે, ત્યાં જોગર્સ પાર્ક બનાવવામાં આવે છે વોકિંગ માટેના. હવે જોગર્સ પાર્કમાં આપણે વોકિંગ કરવા જતા હોય અને એમાં થાકી જઈએ તો વચ્ચે બેસવા માટે બેન્ચીસ મૂકવામાં આવ્યા હોય, એમાં આપણને રોજ નીચે હોય કે આપણે ચાલતા ચાલતા અમુક બેન્ચ ઉપર જઈને બેસીએ, અને એ ટાઈમે લગભગ રસ હોય નહીં અને રોજ તમને એ બેન્ચ ખાલી મળી જાય. એક અઠવાડિયા સુધી તમે ત્યાં જોગિંગ કરતા કરતા કે વોકિંગ કરતા કરતા બેઠા, એટલે મન ઉપર શું છાપ પડી ગઈ, બેન આ બેન્ચ. અને ધારો કે એક અઠવાડિયા પછી કોઈ બીજા આવે ત્યાં બેસી જાય, એટલે શું વાત કરવા, તમારી બેન્ચ ઉપર કોઈ બેસી ગયું છે, તારી ક્યાંથી થઈ ગઈ? પબ્લિક પ્લેસ છે. માત્ર એક અઠવાડિયું તું બેઠો એટલે તારી થઈ જાય લક્ષ્ય. બાપુ આપણે ના થઈ જાય ને. હવે જે ઘરમાં તું કદાચ 100 વર્ષ રહ્યો એટલે તારું થઈ ગયું, આપણે તમારું ઘર કોઈને આપી દઈ કયો ને, તેના જે મારું ન કહેવાય તો પબ્લિક પ્લેસ છે. પબ્લિક પ્લેસ જ છે બેન, શું વિચાર કરશો? એક રાજાને આવું બન્યું હતું, રાજાનો મહેલ અતિ સુંદર મહેલ, એમાં રાજા ખુશી ખુશીથી જીવે, ઉદાર પણ ખરો, નગરમાં કોઈ દુઃખી નહીં, બધાને આશ્રય મળી ગયું. આવા રાજાને એક વખત રાતના પોતાના ઝરૂખામાં જાગી રહ્યો છે, ઊંઘ નથી આવતી, કોઈ પણ કારણસર એ જાગી રહ્યા છે, ઝરૂખામાં હોય ઉભા છે, નીચે મહેલનો ચોકીદાર, મહેલનો દરવાજો, કોઈક માણસ સાથે રમઝટ કરે છે. એક ફકીર છે બાબા, ફકીર આગ્રહ રાખે છે કે આ મુસાફિર ખાના હે, સૈનિક કહે છે કે બાબા એ રાજા તો મહેલ એ મુસાફિર ખાના નહીં હોય, ફકીર માનતો નથી, જીત કરે છે એ મુસાફિર ખાના હે, મુજે રાત ઠેર ના હે, દરવાજા ખોલ દે. એટલે ન ખુલે. આ તો રાજાનો મેલ છે, નહીં મેં બોલતા હું ના મેલ નહીં એ મુસાફિર સામે રાજા સાંભળે છે. રાજાને ક્યુરિયોસિટી જિજ્ઞાસા થાય છે આ શું છે, નીચે ઉતરે છે અને ચોકીદારને પૂછે છે કે આ શું રજત ચાલે છે. તો કે મહારાજા કોઈ પણ સાથે લડવા માનતા નથી, એને વિનંતી કરું છું કે મુસાફિર ખાના તો નગર કે દરવાજે કે પાસ રહે વહા ચલા જાઓ. આપ રાજ્યા ચાર રાત રૂપના તો ભી રૂક સકતે હો, લેકિન ઇસમે નહીં આ સકતે, લેકિન બાબા સમજતે નહીં. તો ક્યાં નહીં સમજતે, બાબા કે છે કે આ મુસાફિર ખાનું છે. રાજા કે બાબા આપકો સમજાયા એ મુસાફિર ખાના નહીં. અચ્છા રાજા એ મુસાફિર ખાના નહીં, તો ક્યારે તો મેળા ના લે. તો કે તેરે પહેલે કોણ રહેતા હતા, મેરે પિતાજી સાત પુરખો કી રાજ્ય કી જિમ્મેદારી ઉનકા પરિવાર ઉઠાતા હતા, મતલબ સાત પેઢીનો આ મહેન હતો. તો કે પહેલા કોણ રહેતા હતા, તો કે મેરે દાદા, ઉસસે પહેલે મેરે પરદાદા, ઉસસે પહેલે મેરે પરદાદા, તેરે બાદ કોણ રહેગા, મેરા બેટા, ઉસકે બાદ ઉસકા બેટા. તો ફિર એ મુસાફિર ખાના હો ગયા કે નહીં, આવન જાવન ત્યાંથી જે કરવું પડે જે છોડવું પડે બીજાને સોંપવું પડે અથવા છીનવી, પણ જેમાં તારી માલિકી ન હોય મારો તમારો આ સંસારમાં આવો જ સંબંધ છે કે નથી. આ તમે બેંગલ પહેરી છે ને એમાં સોનું છે, તમારા પેલા કોનું હતું, કોકનું હતું ને, એના પેલા કોનું હતું, કોકનું હતું, એના પેલા કોનું હતું, કોકનું હતું, તમારા પછી કોનું હશે, કોઈકનું હશે ને. પણ આપણે કહીએ એટલે આપણે માલિક, આખો સંસાર મને ને તમને વાપરવા માટે મળ્યો છે, યુઝ કરવાના નિયમથી મળ્યો છે. યુ કેન યુઝ ઇટ, તું લઈ જઈ નથી શકતો ને લાવી પણ નથી શકતો. ખાલી આટલું તત્વનું જ્ઞાન થાય ને બેન, આ સંસારના તમામ પુદ્ધલ પરમાણુ મને ને તમને ઉદય ભાવે મળ્યા છે. ઉદયનો અસ્ત હોય હોય ને હોય, ઉદય પૂરો થાય એટલે છૂટી જવાનું, કોઈના તાકાતની વાત નથી બેન. ભલે વાસુદેવ હોય કે ચક્રવર્તી હોય, ઇન્દ્ર હોય કે દેવેન્દ્ર હોય, મહાઇન્દ્ર હોય, એને પણ આ મુકુટ કેટલા વખત પહેરવાનો, આ સિંહાસન કેટલા વખત સંભાળવાનું, ઉદય કાળ ચાલે એટલો. પણ આપણે એના માલિક બની બેઠા છીએ એટલે કર્મ બંધાય. આ માલિકી કરવાનો ભાવ છે. આખા તત્વનો ભાવ કેટલો છે કે જેના આપણે માલિક નથી, ભોગ વટાના અધિકારીઓની $100 નોટ છે તમારી પાસે, એની વેલ્યુ કેટલી, $100, નાની કેસની વેલ્યુ $1,000,000. કેવી રીતે એ $100 કેટલી વાર બાય કરી શકાય વિચાર. તમે $100 વસ્તુ બાય કરી આવ્યા, પછી બીજા પાસે દે, બીજો પાછું $100 બાય કરી આવે કે ના કરી આવે, એકની એક નોટ નો બાઇંગ પાવર કેટલો, મિલિયન છે મિલિયન, પણ તારો અધિકાર કેટલો, $100. તું એને એક જ વાર વાપરી શકશે, તારી માલિકી એક વખત વાપરવા જતી. આ સંસ્થાનો પ્રત્યેક પૂજક હું ને તમે વાપરવા માટે મેળવેલા છીએ, પણ આપણે શું બની ગયા છે, માલિક બની ગયા છે. એટલે જ્યાં જ્યાંથી મળ્યા ત્યાં માલિકીની ભાવના સાથે મળ્યા, એટલે આપણે એની જવાબદારી લેવી પડે. એક ફેક્ટરી ચાલુ કરી ઉપર વયા ગયા, આપણે રિઝાઇનમેન્ટ કરીએ, આપણે છોડી નાખી, આપણે ઓસરાવ્યું નથી અને એ કારખાનું ચાલ્યા કરે, એની આવક અને એનું નુકસાન, એનો નફો ને એનું નુકસાન આપણા નામ ઉપર આવે છે કે બીજે ચાલી જાય. આપણે કહી શકીએ બીજા ભાવમાં કે હું તો જોતો જ નથી, હું તો ભોગવતો નથી, હું ત્યાં છું નહીં, મારા ઉપર છે ના ચાલે છે, તો કે તારે રિઝાઇન કરી દેવું જોઈએ. કીધી વાત છે ને, તમે ઘર આ બંધ કરીને જાઓ, તમે આ ઘરમાં નથી, બિલ કોના નામે કરાવે, ટેક્સ કોને લાગે, આપણને લાગે ને, ત્યાં આપણે દલીલ કરી શકીએ કે હું વાપરું એટલાનો જ મને ટેક્સ લાગવો જોઈએ. સંસારનો નિયમ છે, વાપરો માં વાપરો, માલિકી રાખી એટલે મળ્યા. શું થવાનું, તો જ્ઞાન કૃષ્ણ માલિકી છોડવાનો ભાવ છે, તત્વ દ્રષ્ટિ ખીલવવાનો ભાવ છે, બંધનો છૂટી જશે. જો આટલું જ અંદર ઉત્પાદન ઉતરી જાય છે, આ છ દ્રવ્ય ની લિમિટેડ કંપની છે આખો સંસાર. તમે બધા છ દ્રવ્ય ભણો છો ને, ઘી વધી એની અંદરમાં આપણે ધર્માશિકાય અધર્માશિકાય આકાશ ભૂતગળ અને કાળ આ બધું ભણીએ છીએ. એમાં દરેકે દરેક પદાર્થ છે છ દ્રવ્ય, એમાં પાંચ દ્રવ્ય પોતાના સ્વભાવમાં આવીએ છીએ, કદી પણ એના સ્વભાવ માંથી બહાર આવતા નથી. કોઈ ધર્માશિકાય અધર્માશિકાય આકાશ ભૂતગળ અને કાળ આમાં કઈ પરિવર્તન આવ્યું? પરિવર્તન કોના આવ્યું? જીવ જીવ માલિક બનવા ગયો. શું કરવા ગયો? આ લિમિટેડ કંપની છે, એ માલિક ન હોય કોઈ એનો. ત્યારે જીવે માલિકી જ્યાં જ્યાં કરી ને ત્યાં એને જવાબદારી. લાભો તેના માટે છે માલિકી છોડવાનો હોય છે. હવે આપણે જ્યાં સુધી છોડીએ નહીં ત્યાં સુધી જ્ઞાની કે છે તારે મર્યાદા કરવાનો ભાવ છે. શેનો ભાવ છે? મર્યાદા કરવાની છે. એટલે આ 14 લોકના અનંત અનંત સ્થાનક મને ને તમને જન્મ મરણ કરીને અનંત આશ્રમ ના દરવાજા આપણે ખુલ્લા મૂકીને આવ્યા, એટલે અનંતો દંડ આપો. એ આપણા ઉપર લાયબિલિટી કેટલી છે? તો બધા બોલે ને કે હવે તો છોકરાઓને છોકરા દીધા, ભણાવી દીધા, પરણાવી દીધા, સૌ પોતપોતાના ઘરે છે, હવે મારે કઈ લાયબિલિટી નથી. નાની કે છે ફરદે તારી લાયબિલિટી છે, કોઈ છોડી જ નથી. છોકરા ગમે ત્યાં છે, આપણા મનનો કબજો એને લીધો જ ત્યાં થઈ ગયો. આમ તો લાતો ખાઈએ તો થોડો ઘણો કબજો અડવો થાય, પણ એમાં પાછા આપણે મનને મનાવીએ બીજા કરતા મરતા રહે. બીજાને છોકરો તો જવાબ નથી દેતો, અમને તો 3 મેસેજ પછી 1 મેસેજ પાછો આવે. આ સમય કેવો છે ભાઈ? મન થાય ત્યારે ફોન નહીં કરવાનો, ખાલી મેસેજ કરવાનો. છોકરાઓ કામમાં કેટલા હોય બિચારા? પાછા આપણે કરીને છોકરાઓને કામ કેટલા બિચારા? મિટિંગ માં બિચારો મિટિંગ માં જાય જોઈ શું કરા? આપણે લટકવાની જાળ જોઈએ. એટલે જાણી કે છે તે મમત્વ નથી છોડ્યું, તો નથી છોડ્યું. લાયબિલિટી પૂરી થઈ ગઈ, રેવાની થઈ ગઈ, પણ માનસિક જગતમાં તો હજુ હમણાં ગાતા હોય ને કે ના હવે સંડા છે એની માયા શા માટે, અહીનું છે તે અહીંયા રહેવાનું તેની મમતા શા માટે. પણ જો અંદરમાં મેસેજ આવી ગયો તો આપણે ગાલ ગીત ચાલતો હોય ને ભાવનામાં રદ થઈ ગયા હોય, બધા આમ અંદર ડૂબી ગયા હોય, મસ્તી થઈ આમ ગાતા હોય, પણ તરત જ હાથમાં ફોનની બાદ નીકળી જાય. ના આવે સંડા છે એની ચિંતા શા માટે, હજી તો મોઢામાંથી શબ્દ સુકાનો પણ નથી. આપણું બોલવાનું ને કરવાનું નથી, કારણ કે પ્રતીતિ નથી, વિશ્વાસ નથી, અંદરમાં ખરેખર અહેસાસ નથી કે આ આમજ છે. આ હું આટલું કરીને મળ્યા ને તો પણ નાની કે તારો સંસાર અપૂર્વ કરણ સુધી મેં તમે આવવાનો પુરુષાર્થ કર્યો નથી. યથા પ્રવૃત્તિકરણ માટી ગયા છે, હવે અપૂર્વકરણ કરવું છે. એટલે શ્રાવકપણાનું પહેલું પગથિયું, જો શ્રાવકના 3 મનોરથ આપણે જાણતા હોય. મનોરથ એટલે શું? ઈચ્છા, ભાવના. સંસાર ગમે તેવો હોય પણ શ્રાવક એને દવાની જેમ સેવન કરે. કેવી રીતે સેવન કરે ભાઈ? દવા લેવી પડે કે લેવાતી હોય? દવા કોઈ લેતું નથી, લેવી પડે છે. અને લેતા લેતા એવી ઈચ્છા હોય કે દવા મારી કાયમ ચાલુ જોઈએ તો સારું, શું ઈચ્છા હોય? ભાવના એવી ક્યારે પૂરી કરું, ક્યારે પૂરી કરું, ક્યારે દવા છૂટી જાય? તો આ સંસારનું સેવન શ્રાવક એવી રીતે કરે, આ સંસાર મારો મારા માટે મોહનીય કર્મનો ઉદય છે, આ મહામોહનીયનો રોગ છે, એની દવા રૂપે હું આ સંસારમાં એનું સેવન કરું છું. પણ ક્યારે મારો મહામોહનીયનો રોગ છૂટે અને ક્યારે હું સંસારની દવા બંધ કરું, ત્યારે આપણે સંસાર કેવી હશે હું તેની રીતે કરું. જો જ્ઞાની કહે છે એક વાર દવાનું સ્વરૂપ સમજાય ને પછી આપણે એના તરફ વળગી નથી રહેતા. કોઈ દવા આપણે લેતા હોય અને આપણને કહેવામાં આવે કે આ દવાની અંદર એટલી બધી નેગેટિવિટી છે અને એના પરિણામો એટલા ખરાબ આવવાના છે કે આ દવા લેતા લેતા જો કાયમ લઈએ તો આપણું હાર્ટ, આપણી કિડની, આપણું બ્રેઇન બધું ડેમેજ થઈ જાય. આ જાણ્યા પછી આપણે આ દવા કેવી રીતે લઈએ તો આપણે શું કહીએ, હવે દવા બંધ કરો. બહુ મોંઘી હતી, $200-500 હતી, તો આપણે એમ કહીએ કે ના ના આટલી પૂરી કરી લો, પછી ના આ મોંઘી લીધી છે આની બહુ કિંમત ચૂકવી છે, તો ચાલ હવે આટલી પૂરી કરી લો પછી છોડી. કેવું નુકસાન જાણ્યું સર, એટલે શું કર્યું? ના ના આપણે કાકા મામા ને કે બેન બને કોક ને આપી દઈએ તો ચાલો, હું તો ના લઉં પણ મારી બેન ને મોકલાઈ દઉં કરી આવું. ત્યાં તો ગાર્બેજ થઈ જાય, ન જ લેવાય, કારણ કે નુકસાન કરે છે. આ સંસારનો આખો ભોગ હતો આપણને નુકસાન કરે ખરો. આ તો છીએ તો જવાબદારી ઉપાડી, શું કહીએ, આપણે હોય તો આશા કરે ને, તો ત્યાં સુધી આશા કરશે આપણી આગળ બધા છેલ્લા શ્વાસ સુધી. પાછું ઓલું ગાયું ખરા, ઓ પ્રભુ તું મને એક વરદાન આપી દે, ક્યાં વસે છે તું મને ત્યાં ધ્યાન આપી દે. અચ્છા છે ત્યાં સુધી તાકાત છે ત્યાં સુધી બધા શોષણ કરે છે, પેલા બધા કોઈ ના કરે પોષણ. આ બધું આપણે બોલીએ શોષણ કોઈ કરે છે કે આપણે કરાવીએ, કેટલા કરી કરીને છોકરાઓ મોકલીએ છીએ, છોકરા ડબરો નાખોય લો, માં પૂછે કોણ બેટા કેટલા ખાધા, હવે મમ્મી માન કરીને ચીજા ખાઈ મજા કરવા દે, તારા કેટલા 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 છો, પગ દુખતા હોય, કમર દુખતી હોય, હવે કે હવે તો બાવડા સભાઈ દુખે છે પણ તોય વણ્યા કરી વણ્યા કરી. અને નાની કે છે સંસારનો રાગ મારો ને તમારો છેલ્લા શ્વાસ સુધી છૂટતો નથી. અને પાછા ફરિયાદ કરી કે આપણે હોય એટલે બધા આશા કરે, આશા બંધાવી કે કરે છે ઉલટા મા બાપ છે, મા બાપ ને છોકરાઓ કહેતા હોય છે કે હવે તમે તમારું કરો, અમારી ચિંતા ના કરો. તો કે ભાઈ આપણે માવ છે એટલે ચિંતા તો થાય ને, અચ્છા બધા ભાઈ મા થાય તો એક બે બેન પડી એટલી જાણ છે થાય થાય, આપણે જસ્ટિફાય કોને આગળ કરાવવા જાય, જસ્ટિફાય કોને આગળ કરાવવા જાય, ગાંડો ડાયન પૂછે તો એ જસ્ટિફાય ના કરે. ગુરુ ભગવાન તારે જેમ કયો તે શું કહેવાના, ગાંડા થવામાં હવે મમતા છોડો, નહીં તો મમતામાં મમતામાં મરશો તો ત્યાં પ્રીતિ ત્યાં ઉત્પત્તિ, જ્યાં ગમતા ત્યાં ભમતા. સંસારમાં પ્રીતિ એટલે સંસારમાં ઉત્પત્તિ, સંસાર ગમતો એટલે સંસાર ભમતો. તો જ્ઞાની મને તમને કહે છે સર્વથા સંસાર એક છટકામાં નહીં છૂટે, નહીં છૂટે, પણ સંસારને અસાર માન્યા પછી એને મિનિમાઇઝ કરવો, એનું નામ શ્રાવકાચાર. શું કરવાનું છે? આ શ્રાવકાચારમાં આપણે આવવું છે. અને આ શ્રાવકાચારમાં આવવા માટે પરમાત્માએ કીધું છે કે હોસ્પિટલ ગમે એટલી સારી છે તો પણ એમાં જનારો પેશન્ટ ત્યારે એવી આશા નથી કરતો કે મારે હોસ્પિટલમાં લાંબો ટાઈમ રહેવું છે. ઘરમાં તો ભાઈ તમને ચા કરીને સવારમાં મળે તૈયાર, જાતે કરવો પડે, કરવો પડે, આપણે ત્યાં તમારે હોસ્પિટલમાં હોય તો કરવો પડે. અને ખાલી બેલ માર્યું ને એટલે નામ ફાઈ મૂકી દીધી. તમને આવીને જે પણ વસ્તુ જોઈતી હોય દવામાં બોટલમાંથી દવા કાઢીને પણ પાઈ દીધી, ટેબલેટ પણ તમે આંખે ન ઉપાડો તો તમને કદાચ આપી દઈએ, બધું કરી દઈએ તમારું, તો પણ હોસ્પિટલમાં રહેવું કેટલા દિવસ તમે ત્યાં બધું જ તમને હાજર છે તો પણ જંખના શું છે બેન, ઘર કરતા રૂમ પણ કદાચ સારો હોય. અહીંયા ન બને તો ઇન્ડિયામાં બને કે રૂમ નાનો હોય, ઘર તદ્દન નકામા જેવું હોય તો પણ એવી માણસને સારી હોસ્પિટલમાં નાખ્યો હોય તો એ હોસ્પિટલ કદાચ 5 સ્ટાર જેવી હોય છે. પણ ત્યાં જીવને રોજ પૂછે કે હવે મને અહીંથી રજા ક્યારે આપો છો, એમ કે છોકરો નાનો હોય ને એને ખબર ન હોય, એ બિચારો ગામડામાંથી આવ્યો હોય, આવી હોસ્પિટલ કોઈ જોઈ ન હોય, ઘર ઝુકાઈ જેવું હોય, હોસ્પિટલમાં હોય અને ધીમે ધીમે સારો થવા માંડે એટલે કે પપ્પા થોડા દી રોકાઈ જાય તો અહીંયા મજા આવે છે. બાપા સુધી ઘર ભેગો થાય, અહીંયા ન પોસાય આપણે ગમે તેવી સારી હોય તો પણ જેમ પેશન્ટ ને હોસ્પિટલ ક્યારે સારી નથી લાગતી એમ શ્રાવક ને સંસાર ગમે એવો સારો હોય તો પણ કદી સારો ન લાગવો જોઈએ. ત્યારે આપણને તો અહીંથી જવું નથી ગમતું. આપણે ગળા દુઃખ સંસારમાં હોય ને એટલે મૃત્યુનો ડર લાગે, એટલે મૃત્યુ આપણને આકરું લાગે, એટલે મૃત્યુમાં આપણે આખું વ્યાકુળ થાય છે. બાકી ઘર બદલવાનું છે, મરવું એટલે શું છે? ભગવાન તો ક્યાં સુધી કહેશે કે તારે ચિંતા શું છે, તું આમ પણ ક્યાં આ રીતે બાંધી આવીને મળવાનો છે? બીજું ખોલ્યું તૈયાર જ છે તારા માટે. આ જે શરીરની મમતા કરે છે ને એ શરીર તારા માટે બીજું તૈયાર છે. એટલે આપણે મહત્વ વાળા છીએ. શું છે? પદાર્થો સાથે એટલું ગાઢ મહત્વ કર્યું છે કે આપણને થોડા ક્ષણ માટે પણ છોડવાનું કે ને તો છૂટતું નથી. તો શ્રાવક ની ભાવના છે, શ્રાવક નો પહેલો મનોરથ છે, શ્રાવક નો આચાર કહો, શ્રાવક નું કર્તવ્ય કહો, એક જ છે કે તત્વ નો સ્વીકાર કરીને આ સંસારની અસરતા સમજીને તારી પહેલી ઈચ્છા એટલે જે પરમાત્મા એવો સમય ક્યારે આવે એ અપમવા બહુમવા પરિગ્રહણ પરિચય ઈચ્છા. મેં જે જંજાળ વધારી છે, મેં જે પરિગ્રહ વધાર્યો છે, મેં જે પથારો વધાર્યો છે એમાંથી કઈ અંશે પણ ક્યારે સંકેલો કરવો. શ્રાવકના ત્રણ મનોરથ આગમમાં પરમાત્માએ બતાવ્યો છે કે પહેલા મનોરથમાં શ્રાવક ઈચ્છા કરે કે હું ક્યારે મારા પરિગ્રહનો શું કરવું, કઈ અંશે પણ ઘટાડો કરવું. હવે વિચાર કરીએ, આપણે શ્રાવક છીએ જો હોઈએ તો જન્મ્યા ત્યારથી આજ સુધીમાં આપણે હંમેશા પરિગ્રહ વધારવાનો લિસ્ટ કર્યું કે ઘટાડવાનો લિસ્ટ કર્યું? સવારના ઘરથી બહાર નીકળ્યા તો ગાર્બેજ ડે છોડીને, ગાર્બેજ ડે હોય તો સાંજના યાદ આવ્યા કરે કે જરા ગાર્બેજ ભૂલાઈ ન જાય, ભૂલાઈ ન જાય, નહીં તો સાત દિવસ ઘરમાં રાખવું પડે એટલા માટે. પણ બાકી તો લિસ્ટ હંમેશા લાવવાનું છે કે છોડવાનું છે? લિસ્ટ લાવવાનું છે. એટલે આપણો આશ્રમના બધા દરવાજા આપણે શું કર્યા, ખુલ્લા રાખ્યા છે. લાવો કે ન લાવો પણ જ્યાં સુધી દરવાજો બંધ ન કર્યો, પૂર્ણ વિરામ ન મૂક્યું, ત્યાં સુધી આપણા માટે આશ્રમના બધા દરવાજા ખુલ્લા છે. શ્રાવકનો બીજો મનોરથ છે કે હવે ક્યારે આ બધો આરંભ સમારંભ છોડીને હું સાધુના માર્ગે ચાલુ. આરંભ સમારંભ એટલે શું ખબર છે? આરંભ સમારંભ ને સરંભ ત્રણ શબ્દ પરમાત્માએ બતાવ્યા છે. સરંભ એટલે કોઈ પણ વસ્તુ કરવાનો મનમાં આવેલો વિકલ્પ. મનમાં એક વિકલ્પ આવે, સવારે ગ્રોસરી સ્ટોરમાં જવું છે, સરંભ ચાલુ થયો. ગ્રોસરી સ્ટોરના જીવો જેટલા પણ જીવો છે એ બધાને તમારા આંદોલન પહોંચી ગયા, આપણા વાઇબ્રેશન પહોંચી ગયા, ભાવ જગત ગડબડ્યું, એના પરિણામે તરંગ ઉઠ્યો. એ તરંગે ગ્રોસરી સ્ટોરમાં રહેલા જેટલા પણ સચેત દ્રવ્યો છે એ બધામાં એક ફફડાટ પેદા કરી. આ મને તમને ન દેખાય, આપણા જ્ઞાનનો વિષય નથી, પણ કોને દેખાય છે? કેવી પરમાત્મા દેખાય જેને સૂક્ષ્મમાં સૂક્ષ્મ તરંગ દેખાય છે. આજે આપણને આપણા મોબાઈલમાં આપણા સેલમાં બધા તરંગો આવે છે ને, આપણે કહીને ત્યાં નેટવર્ક નથી મળતું. એટલે જ્યાં નેટવર્ક મળે ત્યાં કોઈ ને કોઈ જોડાણ છે કે નહીં? એ મને તમને ન દેખાય, પણ પેલી મધમાખીઓ છે ને, આ ઇન્સેક્ટ છે એને દેખાય. એમ કહેવાય છે કે આપણા ઇલેક્ટ્રિસિટીના જે બધા વાયર જાય છે ને એના તરંગોને કારણે આ મધમાખીઓને નાના નાના ઇન્સેક્ટ બધા ભૂલા પડી ગયું છે. એને જ્યાં પહોંચ્યું ત્યાં નથી પહોંચી શકતા, કારણ કે એ તો તરંગ ઉપર જીવે છે. આજે બર્ડ બધા માઇગ્રેટ થાય છે, એને ડિરેક્શન કોણ આપે છે? કોણ આપે છે? તમારા ઘરમાં કાકર જોડાય અને કીડીઓ લોનમાં હોય, ગ્રાઉન્ડમાં હોય, તમારે એને ડિરેક્શન કોણે આપી? કાકર અહીંયા કાકર જોડાની અને થોડી વારમાં કીડીઓના ઝુંડ આવી જાય, તેને કોને ડિરેક્શન આપી? એ કેવી રીતે આવે? કેવી રીતે આવી જાય? એ સુગંધના તરંગો, સુગંધનો જે આખે આખો વ્યાપ છે એની સુગંધે ગંધે એ માત્ર નાકના આપીને આંખ જોઈને ડિરેક્શન નથી કરતા, એટલે તમે ઘૂમતા જોશો આમ આમ કરતા કરતા ચાર પાંચ આંટા મારે અને પછી જે દિશામાં સુગંધ આવે છે એ દિશામાં એ ગતિ કરે, એમ કરતા કરતા આવી જશે. બર્ડ ને કોણ બતાવે કે તમે સાઉથ તરફ જાઓ? કોણ બતાવે? એની પાસે સ્થિતિ એ છે કે કેમ ભૂલા પડે? આખું તોડવું, કારણ કે જ્યાંથી ગરમીના તરંગો આવે એની એક જ ડિરેક્શન છે. એ બુદ્ધિથી નથી વિચારતા, એ માત્ર તરંગોને સ્પર્શે છે. એને ગરમ જે બાજુ ગરમ પ્રદેશ હોય ને ત્યાંથી ગરમ હવા આવતી હોય અને જે બાજુ ઠંડક હોય ત્યાંથી ઠંડી હવા આવે, એટલે જ્યાંથી એને ગરમી દેખાય એ બાજુ એ ગરમ દેખાય છે. એમ કરતા કરતા પાછા પણ ઠંડીની દિશામાં આવી જાય, ત્યારે અહીંયા ઠંડી ઓછી થાય એટલે પાછા આવી જાય. એને કોઈ રિએક્શન નથી આપવી પડતી. તો આ તરંગો છે કે નહીં? કઈ જગતમાં એવું છે કે નહીં કે જે આટલા બધા જીવોને ગાઈડન્સ આપે છે? એનાથી પણ સૂક્ષ્મ તરંગો છે જે પરમાત્માને દેખાય છે, કેવડીના જ્ઞાનમાં દેખાય છે. એ જુએ છે કે જીવો તડપે છે, જીવો ભયભીત થાય છે, જીવો કાપે છે, એટલે એને તરંભ કહેવાય. ત્યાર પછી આવે સમારંભ. તમે ગ્રોસરીના લિસ્ટ તૈયાર કર્યા, પેલા મનમાં વિચાર કરી, સવાર પડી એટલે આપણે માઇન્ડમાં પાકું કર્યું કે આજે આટલું આટલું લેવું છે લખ્યું, અથવા તો માઇન્ડમાં નોંધ્યું. એ વખતે સમારંભ કહેવાય. જીવો વધારે મજબૂત રીતે ભયભીત બન્યા, એને તીવ્રતા ભયભીત બનવાની. અને જયારે એ વસ્તુ આપણે ખરીદી ત્યારે એને આરંભ કર્યો કહેવાય. શું કહેવાય? આરંભ કર્યો કહેવાય. એટલે આપણે જીવનની અંદર સતત ને સતત 24 કલાક કાં તો આરંભ કરીએ ને પાક કરીએ. ધારો કે અત્યારે પાક ન કરતા તો મગ પલાળવાની સવારની વિચારણા કરીએ છીએ રાતમાં, એ સમારંભ કહેવાય. અને જયારે આપણે સમારંભ પણ ન કરતા ત્યારે મનમાં સાંજે શું બનાવવા આવે એની વિચારણા કરીએ છીએ તેને સરંભ કહેવાય. એટલે આવા આરંભ સમારંભથી ભરેલા સંસારમાં મારું ને તમારું મન પળભરને માટે જો નવરું પડે, ઇન્ટ્રોવર્ટ થાય, આત્માનો વિચાર કરે તો આ આત્મવો અટકે. પછી આપણે 24 કલાક તેના વિચાર કરીએ છીએ, તમે યાદ કરો કે આપણે વિચાર તેના કરીએ છીએ. 6 મહિના પછી ઇન્ડિયા જવાનો હોય, આજથી વિચાર ના થાય કેમ કરશું, શું કરશું, શું લઈ જશું, શું કરશું, આવે છે ને આવે જાણવાને. અને એવું બને કે 6 મહિના પછી કદાચ ન પણ જઈ શકાય. તો આ બધા વિચારના જે આશ્રવોના તાર બાંધ્યા એ અનર્થાદંડ કહેવાય છે ને કહેવાય. જુઓ, ભગવાન કોઈને અવ્યવહારું ન બનાવે, ભગવાન અવ્યવહારિક વાત કરે જ નહીં, પણ ભગવાન એને કહે છે કે પ્રાયોરિટીને પ્રાયોરિટી રાખ. શું કહે છે? તારે પ્લાનિંગ કરવું છે એને પ્રોગ્રામિંગ કહેવાય. પણ પ્રોગ્રામિંગ તો એક વાર કરવું પડે, પણ આપણા મનમાં વિકલ્પો કેટલા ચાલે? ખાલી એક પાર્ટીમાં જેવું હોય ને, 10 કપડાં જુઓ, કયું કર્યું, કયું કર્યું, કયું કર્યું, કયું કર્યું, શું ફરક પણ જોવે? પિંક પહેરું કે યલો પહેરું, ગ્રીન પહેરું કે બ્લુ પહેરું, આપણું ક્રાઇમ આપણે કેટલા ક્રાઇમ બીજાની માટે? સૌ પોતાનો ફોટો જોતા હોય છે આલ્બમમાં, ફોટો કોઈ આલ્બમ બતાવવા આવે ને તમે નજર કરશે બિચારા કેવા હોશથી ફોટા કાઢી કાઢી બતાવે. અમારા વેવાન આ એના જેઠાની, એ ભાઈ તારા વેવાનમાં તને રસ છે, મને તો મારો ફોટો છે એ બતાવો. મારો ફોટો પાછો જોતા જોતા કીધે મારું જરાય ધ્યાન ના રહ્યું, સાડી એવી આદતથી ઊંચી થતી હતી, બીજા કોઈ તારી સાડી નથી ઊંચી છે નીચી છે. તો કેમ રહી? આપણે આપણને એટલા બધા પ્રાઇમ સમજીએ છીએ કે 24 કલાક એની અંદર આપણે દીધેલા છીએ. તો જ્ઞાની કહે છે આમાંથી બહાર આવો, બહાર આવો. આ દેહ, આ પરિવાર, આ પરિક્રમ, એના સિવાય આપણા જીવનમાં આત્મા તો ક્યાંય યાદ પણ નથી આવતો. પરાણે પરાણે યાદ કરવો પડે, પર્યુષણ છે એટલે. કેટલા દિન કેટલા પ્રોગ્રામ છોડીને અમે દિવસ રાખવું પડે છે, એમાં પણ આપણને ખબર છે કે 8 જ દિવસ છે. જો 8 દિવસના 15 દિવસ કરી નાખે ને તો કીધું શું મળશે? શું કે હવે અમારે બધાને બધા સ્કોલર્સ આવે ને એને વિચાર કરવો પડે કે પર્યુષણના 2 દિવસ પહેલા ક્યાં જવું, પર્યુષણ પછી 2 દિવસ ક્યાં જવું, કોઈ ન જોતા હોય. ક્યાં જવું છે? સામે જ કેવું પડે, બેબી તમાર ત્યાં રોકાઈ જાય તો વાંધો નથી. પરિષણ પેલા મૂવી તો બધા કેવો ભાઈ, બધાને પરિષણ આવવાના છે ને, એટલે સ્વાધ્યાયમાં કોઈ આવશે નહીં બહુ. અને આ તો જ્યાં દસ લક્ષણા ચાલે ને, ત્યાં તો હજી બીજે ત્રીજે દિવસે કોક દેખાય, પણ એમાં આમ કાંક્ષણ કરવું પડે. આપણે જોશું કે આપણે ત્યાં મંગળવારે કેટલી સંખ્યા સવાર થાય છે. નાની જે છે કે જીવનની અંદર આપણી પ્રાયોરિટીમાં હોય તો શું છે બેન, સંસાર સંસાર ને સંસાર. આમાંથી પુરુષક કાઢવા માટે નાની જે છે કે જે શ્રાવક છે ને એની દ્રષ્ટિ બદલાય છે. શું બદલાય જાય? સંસાર છે, વ્યવહાર છે, બધું કરવું પડે. પણ શહેર દિન તો જોઈએ જ ના જોઈએ, કોઈ સાથે પાર્ટનરશીપ કરો ને પછી એને કયો કે 99% કારણે 1% મારો ચાલે ભાઈ. પેલા ને કયો કે 99% મારા 1% તારો, તોય ના ચાલે. આત્મા ને શરીર પાર્ટનરશીપ નથી, માન્ય છે કે અંદર આત્મા છે, તેની સાથેનું આપણું દિલ કેવું, હું ને મારું, તો હું માટે કેટલો સમય ને મારા માટે કેટલો સમય. હું એટલે આત્મા અને મારું એટલે જે માન્યું છે તે શરીર પરિવાર પરિજન. તો આપણા 24 કલાકમાં આપણે હું માટે કેટલો ટાઈમ કાઢ્યો અને મારા માટે કેટલો ટાઈમ. ઓછામાં ઓછું આવા પર્વના દિવસોમાં તો આપણે વધુ સમય હું માટે કાઢવો. આમ તો રોજ વિચાર કરવાનો છે. એક બાજુ બે ખાના, બે ખાના ડબાના જમાન અંધાર કરતા ને ચોપડામાં, એમાં અહીંયા લખજો હું અને અહીં લખજો મારું, આ બે પાનામાં. પછી અહીંયા સવારથી માંડીને ઉઠીને રાત સુધી બા હું માટે કેટલું કર્યું ને મારા માટે કેટલું કર્યું. આપણને ખબર પડશે કે મારું મારું ને મારું. જ્ઞાની કે છે મારું મારું કહે એ મારે છે ને તારું તારું કહે એ તારે છે. બરાબર ને? મારું મારું કર્યું એટલે શું કરવાના? મરવાના. અને આ તારું છે, મારું નથી. ભગવાનને કહી જાય બધું તારું છે, મારું કાંઈ નથી, એ કરવાનું. એટલે મારું મારું કહીને મારે છે, તારું તારું કહીને તરી જવાય છે. આપણે મિરર ચોખ્ખું કરીએ ને તો એમાં હું દેખાય, અને હું ને સાફ કરીએ ને અંદરથી તો કોણ દેખાય? આત્મા દેખાય. પણ આ તો આપણે હું ને હું માટી ગયા છે. પણ આ હું આત્મા વાળો નહીં, આ જે દેખાય છે એ આ દેખાતા હું માંથી જે નથી દેખાતા એવા હું માં લઈ જાય એનું નામ શ્રાવક. પણ તો આવા શ્રાવક પણ આ માટે આપણે આગળ વધવાનું છે. એની અંદરમાં આપણને પરમાત્માનો બોન્ડ છે. એકવાર આ ફોર્મ ભરીશ એટલે તારી જે ભાવના છે કે ત્યારે હું થોડા પણ આરંભ સમારંભ ઓછા કરું. પેલી ભાવના શ્રાવક એ શું છે કે ત્યારે હું અલ્પ એક ચિંતિત પણ પરિગ્રહનો ભાર ઉતારો. આજે આપણે કશું પણ કરીએ, બોટમાં નાવમાં પાણી ભરે તો પાણી નાવમાંથી ઉડે છે, તો નદીને કે દરિયાને કે કોઈને જરૂર છે એટલે પાણી ઉડે છે? તો શું કહું, નાવ ડૂબે નહીં એટલા માટે. પાકું છે ને કે ક્યારે પણ નાવિક પાણી ઉડે છે તો એ નથી જોતો કે નદીને કે દરિયાને કેટલી જરૂર છે. એ માત્ર એટલું જ જોયે છે કે મારી બોટ ખાલી થઈ છે. એટલે ત્યારે એ છે કે મેં તો નદી કેટલું બધું પાણી આપ્યું, નાવ ડૂબતી હોય, ઉપરથી વરસાદ પડતો હોય, મહેનત કરી કરીને પાણી ઉલે છે ને પછી બહાર નીકળીને એવી વાત કરે કે મેં નદીને કેટલી મદદ કરી, દરિયાને કેટલી મદદ કરી. એને ખરેખર મદદ કોને કરી? પોતાની નાવને. ત્યારે હું તમે દાન કરીએ ત્યારે આપણે શું માનીએ? આટલી મેં એને મદદ કરી, આટલું મેં એને દાન કર્યું. ત્યારે જ્ઞાન કે છે તું મદદ કરનારો કોણ? જો એની લાભાંતરાય તૂટી હોય તો જ એને લાભ થાય. આજે તમારે દેવું છે પણ એની અંતરાય હોય તો એને ન જ પોતાની. અને ધારો કે એની અંતરાય તૂટેલી જ છે તો તું નહીં દેનારો હોય તો બીજો કોઈ, આવું માનીએ આપણે? આ તો જિંદગીમાં ક્યાંય કશું કરીને આવ્યા હોય ને આખી જિંદગી એનો લિસ્ટ બનેલી વાત. તો 10 વર્ષ પેલા ગયા ને તો મેં આ કર્યું હતું, 5 વર્ષ પેલા અહીંયા ગયેલા, અહીંયા તો આરતીનો લાભ મળી ગયો, અહીંયા ગયા તો આનો લાભ મળી ગયો, પણ અહીંયા દુનિયા આગળ આ ઘંટડી વગાડવાની શું જરૂર છે? તે શું કહ્યું? તારો પરિગ્રહ નો ભાર ઉતારીને તારી દુઃખથી લાવડી બચાવી. જો આવું માનવા માંડીએ ને તો છોડતા વાર ન લાગે. તો હવે ત્રીજો મનોરથ છે કે હું ક્યારે સમાધિ મરણે મરું. સાવકની ભગવાને બતાવેલી 3 ઈચ્છા આગમ માન્ય સીમ નથી, કે સાવકના દિલમાં 24 કલાક આ 3 ભાવ ચાલે. ત્યારે આરંભ સમારંભ માંથી પરિગ્રહ ભાવ પેલા ક્યારે ઓછો કરો, ત્યારે મારા આરંભ સમારંભ માંથી કઈ અંશે પણ નવરો થાવ, છૂટો થાવ, મુક્ત થાવ, અને ત્યારે હું સમાધિ મરણ કરું. ત્યારે આપણે આટલા 3 મનોરથ જોયું. તો પેલો મનોરથ છે કે નાનું ઘર હોય તો ક્યારે મોટો કરો, જૂની કાર હોય તો ક્યારે નવી લઉં, નવી હોય તો ક્યારે ચડિયાતી લઉં, ચડિયાતી હોય તો મારા જેવી કોઈ પાસે ન હોય. કોમ્પિટિશન આપણને ક્યાં સુધી લઈ જાય? બીજો મનોરથ, ત્યારે હું આરંભ સમારંભ ઓછા કરું. તો કે પેલા તો કોઈનું થઈ શકતું નતું, હવે ચાર ફ્રેન્ડ ને બોલાવી શકીએ છીએ, હવે બધું અમે અમારી મરજી પ્રમાણે કરી શકીએ છીએ. તો આ બધું મરજીથી કરવામાં આરંભ સમારંભ ઘટ્યો કે વધ્યો? પેલા ફરજિયાત હતો, હવે મરજિયાત છે. તો પણ આપણને એના એના ભાવો જાગે છે, કારણ કે હજી કરવાનો ભાવ છૂટતો નથી. જો આમાં આપણને આરંભ સમારંભ લાગતો હોય તો આપણે ધીમે ધીમે શું કરીએ, મિનિમાઇઝ કરીએ. અને ત્રીજો મનોરથ શ્રાવકનો, ત્યારે હું સમાધિ મરણ કરું. મરણ વખતે સમાધિ આવે કે સમાધિમાં હોઈને મરીએ તો સમાધિ ના આવે? મરણ વખતે સમાધિ બોલાવીએ તો આવે ખરી? મરણ મરતી વખતે સમાધિ સમાધિ કરીએ તો સમાધિ આવે? સમાધિ મરણ કરવા માટે સમાધિમાં જીવતા શીખવું પડે. એટલે પ્રાર્થના કરીએ શું કરવી ભગવાનને, ભગવાન હું સમાધિમાં હોઉં ને મારું મરણ આવે. હું મરું ત્યારે સમાધિ આપજે, એ તો મૂર્ખાઈ જાય. ભગવાન થોડો સમાધિ આપવાનું છે, સમાધિ તારે કેળવવાની. આપણે હસતા હસતા હોય છે અને મોત આવી જાય તો હસતા હસતા મર્યા કહેવાય, અને રોતા હોય મરીએ તો રોતા મર્યા કહેવાય. એ રોવાનું ઘસવાનું મરણ આવે છે, રોતો કે ગોઠવવા ન જોઈએ. એ મારે તમારે શું કરવું છે? સમાધિમાં જીવતા છે. પણ નક્કી કરીએ સાતા પૂર્વક મરવું જ કે સમાધિ પૂર્વક મરવું છે? સમાધિ હોય એની ગેરંટી નથી, પણ સમાધિ હોય તો સાતા હોય તે હતા. ઇટ ડઝન્ટ મેક એની ડિફરન્સ. આપણે આપણે તો 24 કલાક ભાવના શું કરીએ છીએ, છેલ્લે સુધી આવતા ચાલતા રહી ઓખી કરી તો પેલું સુખ તે જાતે નડ્યા, પેલું સુખ તે જાતે નડ્યા, ચાલો હતા કરતા નડ્યા રહીને મર્યા. મોક્ષમાં જવાના? આ જેટલા બધા હતા કરતા મર્યા એટલે સદગતિમાં જવાના? આનું બોલ નથી. પણ સમાધિમાં મર્યા તો સદગતિમાં જવાના. તો આખો ભાવ આપણે સાતા માટે તળપ્યા, સાતા માટે મત્યા. હવે જ્ઞાની જે છે સમતા માટે મથી લે, સમાધિ માટે નથી લે. તો આપણને સાતા ને સમતા એ બે નો ભેદ સમજાઈ જાય તો આપણા પ્રયત્નો કે આ સુધી સાતા માટે હતા એ થોડા ડાયવર્ટ થઈને તેમાં જાય, સમતા માટે જાય. તો બે વસ્તુ નક્કી કરવાની છે કે આપણે ખરેખર પહેલું સુખ તે જાતે નડ્યા ગોતું જ કે પહેલું સુખ તે આત્મ જ્ઞાન, પહેલું સુખ તે એટલે ચોથું ગુણસ્થાન, અને બીજું સુખ તે આપણા વ્યવહારમાં કરવું ન ભાઈ. આમાં કોઈ સાંભળેલું હોય તો યાદ હોય તો કયો? પેલું સુખ તે જાતે ન રહ્યા, બીજું સુખ તે શું કેતા કોફી જાત, એટલે કે પરિગ્રહ પૂરો હોય. બધાની ઈચ્છા એવી હોય કે ભાઈ ઘર બાંધવું જોઈએ, ખાવા પીવાની વસ્તુ જીવીએ ત્યાં સુધી આપણી જીવન જરૂરિયાત ભરી પૂરી જઈએ, આને સુખ થઈએ ત્યાં. જો ખાવાનું જોશે, જીવન ચલાવવા વસ્તુઓ પણ જોશે, પણ એ તારા પુરુષાર્થ વડે મળે કે આપણા પુણ્ય વડે મળે? જેના નસીબમાં, જેના પુણ્યમાં, જેના ઉદયમાં છેલ્લા શ્વાસ સુધી અનુકૂળતા લખેલી હોય એનું ન હોય તો પણ આવી જાય, અને જેને ન લખ્યું એનું હોય તો પણ ચાલ્યું જાય. તો આપણે ઈચ્છવાની કે વિચારવાની વસ્તુ છે કે સ્વીકારવાની વસ્તુ છે તે ઉદેખાવ હતો. પાછું કે ત્રીજું સુખ છે સુલક્ષણાના, એટલે પરિવારમાં અનુકૂળતા, પતિ પત્ની નું અનુકૂળ સાનિધ્ય આપણા આશીર્વાદ છે. તો જ્ઞાની કે છે ત્રણ વસ્તુ આપણા જીવનમાં આપણે માગ્યા કરી છે. પહેલું સુખ તે જાતે નર્યા, બીજું સુખ તે પોતે જાય, ત્રીજું સુખ તે સુલક્ષણાના, અને વળી એનાથી આગળ વધ્યા તો કે ચોથું સુખ તે પુત્ર પૂરવા, એટલે કે સંતાનો કારણે. આપણી આ સ્થિતિની આટલી જ માગણી છે કે જે ચારેય ઉદય ભાવે છે પુરુષાર્થ ભરે નથી. આ ચાર માની એક પણ વસ્તુ એવી નથી કે આપણો વર્તમાનમાં પુરુષાર્થ કરીએ અને આ બધું બની જાય. આ બધા શું છે? પૂર્વના પ્રીપેડ કાર્ડ છે, વર્તમાનના કાર્ડ આવા છે કે પહેલું સુખ છે આત્મજ્ઞાન, ભેદ વિજ્ઞાન કરવું, સમ્યક દર્શન પામવું, આત્માનું સ્વરૂપ સમજવું. અમારા ભવનો એકમાત્ર પ્રોજેક્ટ હોય તો શું છે કે આત્માનું સ્વરૂપ જાણીને મળવું છે. બીજું સુખ છે બનવું ચારિત્રવાન, આત્મજ્ઞાન થયા પછી, સમય પ્રસન્ન થયા પછી શ્રાવકપણું કે સાધુપણું આવે એ પાંચમું ને ચોથું ગુણસ્થાન છે. સંકિત આવે એ ચોથું ગુણસ્થાન, શ્રાવકપણું કે સાધુપણું કરતા જઈએ તો પાંચમું ને છઠ્ઠું ગુણસ્થાન. ત્રીજું સુખ તે વિતરાગ વિજ્ઞાન, કેવળ જ્ઞાન. ત્રીજું સુખ તે વિતરાગ વિજ્ઞાન, કેવળ જ્ઞાન. અને ચોથું સુખ તે પામો નિર્વાણ, આખું જિંદગીનો મકસદ, આખી જિંદગીનો પ્રોગ્રામ, સિંહકુળમાં જન્મેલાનું સાર્થક થયેલું સપનું એટલું છે કે મારું પગલું જે સમ્યક દર્શન બની ગયું છે એ મને ધીમે ધીમે સ્ટેપ બાય સ્ટેપ ક્યાં લઈ જાય છે. ચૌદ ગુણસ્થાનકની શ્રેણી છે ને, ચોખ્ખું બહુ પાયાનું છે, એનું પરિણામ નિર્વાણ છે. તો આની આખી યાત્રા મનુષ્ય ભાવમાં પૂરી કરવાની છે. તો આપણા કર્યો પર્વથી રાજપર્વના પરિસરમાં આપણે પહેલું સુખ છે આત્મજ્ઞાન એ આપણે પામી ચૂક્યા છીએ. કારણ કે ચીન કુળમાં જન્મ્યા, ચીન વિજ્ઞાન મળ્યું એટલે આપણે એટલું સ્વીકાર્યું છે કે આ મારું કર્તવ્ય છે. હવે બીજા તરફ આપણે જઈ રહ્યા છીએ બનુ ચારિત્રવાન. તો શ્રાવક આચાર એટલે શ્રાવક નો ચારિત્ર ધર્મ, એના વિશે આપણે આ છ દિવસમાં, પાંચ દિવસમાં આપણી પાસે જેટલો સમય છે એમાં અહીંથી પર્યુષણ પૂરા કરતા પહેલા આપણે શુદ્ધ સંકિત ધારી શ્રાવક વ્રત ના આરાધક હોઈએ એટલે ચતુર્વિશમાં આપણું સ્થાન શું થઈ ગયું? સિક્યોર થઈ ગયું. આવા ભાવને પરમાત્માએ બતાવ્યા છે. આ જીન વચનને સમજતા કે સમજાવતા મારા મન વચન કાયાના દોષથી કે યોગથી, મારી મંદમતીને કારણે કે કોઈ ધારણા દોષને કારણે, જીન વચનથી ઓછું અધિક કે વિપરીત કઈ પણ કહેવાયું હોય તો નિયંત્રણ સિદ્ધ કેવડી તો પંચ ગુરુદેવો આત્માની સાક્ષીએ, આપ સૌની સાક્ષીએ તસ્મી જાણવું ઉપરા.
સર્વમંગલમાંગલ્યમ સર્વકલ્યાણકારણમ પ્રદાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ. બોલો ભગવાન મહાવીર સ્વામીજી જૈન શાસન દેવકી, સદગુરુ દેવકી, પ્રણામ થઈ. Thank you.
સારી સમજાવ્યું. કાલની રાહ જોઈએ છે.
તમને સંતોષ થાય એ મારો સંતોષ છે.
વિસર્જન ઇમેલ આવો. કશ્મીરી ટુ અવર્સ અગો ટુ RSVP ફોર સન્ડે. સો પ્લીઝ અગ્રી ટુ RSVP ફોર લંચ. મારે જન્મ